या अली मदद। अलवाइज अली जा बहादुर अली राजानी वाइज नंबर 21।
खुदा विन हजरत मौलाना दनी सलामत दातार सरकार नूर मौलाना शकरी मलुसैनी हाजर इमाम ना पाक ने मुबारक नामों पर सलवात पर मोमिनो, नूरानी समय इबादत में जे मोटा में मोटा फायदाओ रहेला छे ते बाबत आज आपणे वायज में सांभळशुं। हूँ फकत हजरत इमाम सुल्तान मोहम्मद शाहना बेफरमान, इमाम शाह करीमना बेफरमान अने पीरोना पांच छ गिनान आपनी समक्ष पेश करीश। आप पोते अंदाज करी सको कि बंदगी नी अंदर इमाम ना फरमान प्रमाणे ने पीरो ना गिनान प्रमाणे शू लाभ छे। फकत आपणे फरमान अने गिनान सांभळशुं अने अंदाज तमारे करवानो छे। सौथी पहला आपणे हजरत इमाम सुल्तान मोहम्मद शाह नुं फरमान सांभळीए। जो कि घणी वक्त आपने सांभळ्यो हशे, इमाम सुल्तान मोहम्मद शाहे जमात ने बंदगी करवा आवे ए माटे जे फरमान कर्युं एमां हूँ फरमावुं छुं कि अमारुं फरमान छे एम कहेवाना बदले इमामे पोताना बापानो रेफरेंस आपीने फरमाव्युं। गवर ए रहमत में भी फरमान छे छापेलू, अनीसा मां बाप नो रेफरेंस आप्यो पोताना पिताश्रीनो के ए फरमावता हता ने हूं तमने फरमावु छू। एटले मतलब ए थियो कि आ फरमान नी अंदर बे इमाम इन्वोल्व छे। फरमान तमे भी सांभळ्यो हशे, हजरत इमाम सुल्तान मोहम्मद शाहे फरमाव्यू कि आगा अनीसा दातारे फरमाव्यू छे, इमाम पोताना पितानु पूरु नाम लिये छे। आगा अलीसा दातारे फरमाव्यू छे के तमे मदराते जमात खाना मा आवी या अली नी बंदगी करो, तेमा जे सवाब छे ते तमारो छे। आपणो इमाम फरमावे छे तेमा जे सवाब छे ते तमारो छे। पछी इमामे फरमाव्यू अने जे पाप याने गुना छे ते अमारा उपर छे। एक इमाम पोताना मुरीद ने समझावे छे के तमे सवारे जमात खाने आओ, बंदगी इबादत करो, दुआ तस्बी करो, जे भी सवाब थाय ए तमे लई जाओ, अने खुदा न करे ने कोई भूल करी जाओ तमे ने गुनाह थई जाय। सवारे जमात खाने आओ ने कोई गलती करो ने खुदा न करे ने गुनाहगार थिया, तो इमामे फरमाव्यू कि तमारा गुना तमारो इमाम पोताना माथा उपर लेवा तैयार छे। जेम एक वक्त इमाम सुल्तान मोहम्मद शाहे फरमाव्यू तुं कि जे लोको सांजे जमात खाने आवे छे एना त्रण प्रकार छे। कलामे इमामे मुबीन मां फरमान छे, एक सवाब मेळवा माटे आवे छे अने सवाब मेळवे छे, एक जेवो आवे छे तेवो ज पाछो चाल्यो जाय छे, नथी सवाब लई जातो के नथी कंई गुना लई जातो। त्रीजा माटे इमामे फरमाव्यू कि एवो छे કે સવાબ લેવાના બદલે ગુના લઈને જાય છે। આ સાંજના જમાતખાના માટે ઇમામનું ફરમાન કલામે ઇમામે મુબીનમાં છે, પણ સવારના જમાતખાના માટે ઇમામ પોતે ફરમાવે છે અને પોતાના પિતાશ્રીનો રેફરન્સ આપે છે કે જો તમને સવારે જમાતખાને આવવાથી ખુદા ન કરીને કોઈ ભૂલો કરી જાઓ અને ગુના થાય તો એ ગુના તમારા ઇમામને ઉપર છે, તમારા ઉપર નથી। સવાબ થાય એ તમારો, ગુના થાય તે અમારા ઉપર છે। પછી એક બીજે ઠેકાણે આ બીજું ફરમાન ઇમામ સુલતાન મોહમ્મદ શાહનું છે કે એક તરફ માણસો દુનિયાના કારણે જમાતખાને નહીં આવતા હોય કે દુનિયાની મીઠાશના કારણે સવારે નહીં આવતા હોય, યા દુનિયા એને એટલી બધી સરસ દેખાતી હતી ને એનો માલ એટલો બધો મીઠો લાગતો હશે એટલા માટે કદાચ નહીં આવતો હોય, તો ઇમામે ફરમાનમાં ફરમાવ્યું એક તરફ આખી દુનિયાનો માલ અને બીજી તરફ ઇબાદત, ઇમામ એને ત્રાજવામાં તોલે છે. એક તરફ દુનિયાભરનો માલ રાખી દો તમે, આખી દુનિયાનો માલ તો કોઈ એક માણસ પાસે હોય જ નહીં, પણ ઇમામ ફરમાવે છે એક તરફ આખી દુનિયાનો માલ અને બીજી તરફ ઇબાદત. પછી ઇબાદત ઇમામ પોતે ફરમાવે છે, આવું ઇબાદતનું જબરું વજન છે કે દુનિયા આખીના માલને એક પ્લેટફોર્મમાં એક પડલામાં રાખો, અને એક પડલામાં જો ઇબાદત રાખો તો ઇમામે ફરમાવ્યું ઇબાદતનું પડલું ભારી થઈ જશે, કારણ કે ઇબાદતમાં એટલો બધો વજન છે, ઇબાદત એટલી બધી મોટી છે, દુનિયાભરના માલ કરતા, દુનિયાભરની દૌલત કરતા, ને દુનિયાભરની સુખ ચેન અને આસાઈશ કરતા બી ઇબાદત વધી જશે. બે જ ફરમાનો ઇમામ સુલતાન મોહમ્મદ શાહના કહેવા, તમારે હું બે ફરમાન મૌલાના હાજર ઇમામના કહીશ. પૈગંબર હઝરત નબી મોહમ્મદ મુસ્તફા રસૂલ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમના શરૂઆતના 13 વર્ષ પૈગંબરીના, એટલે કે આ 53 વર્ષના થયા ત્યાં સુધી ગરીબી હતી. 30-40 વધુથી વધુ 50 માણસો મુસલમાન થયેલા. 3 વર્ષ સુધી મક્કામાં પૈગંબર અને તેના માનનારાઓનો બાયકાટ કરવામાં આવ્યો. 3 વર્ષ સુધી કોઈની સાથે વાત કરે નહીં અને કોઈ જાતનો વ્યવહાર રાખે નહીં, નાતબાર જેવી વર્તણૂક કરી મક્કાના કાફરોએ. પૈગંબરીના 13 વર્ષ પૂરા થઈ ગયા મક્કાની અંદર જ, અને જે લોકો મુસલમાન થયા હતા એ સૌ ખલાસ થઈ ગયા, કાંઈ નહોતું એ લોકો પાસે, એટલી બધી કંગાલ અને ગરીબ સ્થિતિ. અને ખુદાનો હુકમ થયો પૈગંબરને કે તમે તમારું વતન મૂકી દો અને મદીના તરફ હિજરત કરો. રાતોરાત અલ્લાહના રસૂલ મક્કાથી મદીના રવાના થયા, અને જે મોમન હતા એ બધાને કહી ગયા કે તમે બી એક પછી એક નીકળી જાઓ, મક્કા ખાલી કરી દો, આપણને મદીના જવાનો ખુદાનો હુકમ થયો છે. અને એક એક કરીને બધા મદીના આવી ગયા. મદીનામાં પૈગંબર કેટલા વર્ષ રહ્યા તમે સવાલ પૂછો તો 10 વર્ષ ટોટલ પૈગંબરીના વર્ષો 23, જેમાંથી 13 વર્ષ તો મક્કામાં ચાલ્યા ગયા, હવે 10 વર્ષ પૈગંબરના હાથમાં છે. અને હાલત કેવી હતી જયારે મદીના પહોંચ્યા, ત્યારે કોઈના પાસે ખાવાનો એક નિવાલો નહીં. મદીનાના ખેડૂતો કે જે પૈગંબર ઉપર ઈમાન લાવ્યા એ આ લોકોને ખાવા આપે તો પેટ ભરાય એવી હાલતના આ મુસલમાનો, અને એવી કેટલા તો કે મુઠ્ઠીભર. અને 10 વર્ષમાં શું થયું? આજે અંગ્રેજો લખે છે ઇતિહાસ ઇસ્લામનો, તો એને બી લખવું પડે છે કે 10 વર્ષની અંદર મુસલમાનોએ કેટલાય દેશો જીતી લીધા. જે મક્કાથી એ લોકોને રાતોરાત બી કરવું પડ્યું હતું એ મક્કા બી જીતી લીધું, મદીના બી જીતું, હફસા બી જીતું, ખૈબર બી જીતું, એક પછી એક દેશો જીતવા લાગ્યા મુસલમાનો. અને પૈગંબરના 15 વર્ષ પછી, એટલે ટોટલ 25 વર્ષની અંદર દુનિયાના બે મોટા શહેરો એ વખતના, જેમ અત્યારે અમેરિકા અને રશિયા છે, એ વખતના બે મોટા શહેરો ફારસ અને રોમ, એ બંને દેશો બી ઇસ્લામે જીતી લીધા. એ વખતના રસૂલના જમાનાના બે મોટા દેશો, 1400 વર્ષ પહેલાના દુનિયાના મોટામાં મોટા દેશો બી મુસલમાનોની અંડરમાં આવ્યા અને ઇસ્લામની હુકુમત થઈ. ત્યાં કેટલા વર્ષનો પીરિયડ? 25-26, વધારેથી વધારે તમે કાઉન્ટ કરો તો 30. 25-30 વર્ષ પહેલા શું હતું? તો કે આ મુસલમાનો પાસે ખાવા નહોતું ને એના દેશમાં રહેવા માટે જગા નહોતી, કે એને હિજરત કરીને બીજા ઠેકાણે જવું પડ્યું હતું. આવી પોઝિશનના મુઠ્ઠીભર માણસો, અને એને 25-30 વર્ષની અંદર દુનિયાના મોટા મોટા દેશો જીતી લીધા, અડધી દુનિયા જેટલી જગાઓ જીતીને એના ઉપર ઇસ્લામના ઝંડા ચડાવ્યા. આજે ઇતિહાસકાર લખે છે કે વાત ખોટી નથી, આ થયું છે, અને આટલા જ પીરિયડમાં થયું છે. પણ કેમ થયું છે એના માટે કોઈ આજ સુધી કલમ નથી ઉપાડી કે 25 વર્ષની અંદર આટલી પ્રગતિ કેમ, કેમ જેને પાસે ખાવાનું હતું કે જેને પોતાની માતૃભૂમિ સંગરવા તૈયાર નહોતી એ લોકો રાજા બની ગયા, આટલી બધી પ્રગતિ કરી ગયા. કોઈ નથી કરી, નથી ઈસાઈઓ એટલા પીરિયડમાં એટલી પ્રગતિ કરી, નથી એટલા પીરિયડમાં યહૂદીઓએ પ્રગતિ કરી, નથી કોઈ પાછલી કોમે પ્રગતિ કરી અને મુસ્લિમોએ પ્રગતિ કરી લીધી. પણ એનો જવાબ કોઈ પાસે નથી. એનો જવાબ મૌલાના હાજર ઇમામ શાહ કરીમ અલ હુસૈનીએ પોતાના ફરમાનમાં આપ્યો. ઇસ્માઇલિયા એસોસિએશન ફોર બોમ્બે થી પ્રિન્ટ થયેલી બૈતુલ ખ્યાલના ફરમાનની પુસ્તક હાજર ઇમામ ફરમાવે છે, અમારા વાલા રૂહાની બચ્ચાઓ, ઘણા મુસલમાનો ઇબાદતના અર્થને ભૂલી ગયા છે. આજે દુનિયાની અંદર મુસ્લિમો છે, ઇમામે ફરમાવ્યું કે એ લોકો ઇબાદતનો જે મીનિંગ છે કે ઇબાદતનો જે મકસદ છે એને ભૂલી ગયા છે. ઘણા મુસલમાનો ઇબાદતના અર્થને ભૂલી ગયા છે. પછી ઇમામે ફરમાવ્યું, તમે ઇતિહાસ વાંચશો, તમે ઇતિહાસ વાંચશો તો તમને ખબર પડશે કે હઝરત પૈગંબરના જમાનામાં મુસલમાનો આટલું બધું કાર્ય કેમ કરી શક્યા હતા. ઇમામ ક્વેશ્ચન પૂછે છે કે જો ઇતિહાસ વાંચો તો તમને ખબર પડશે કે હઝરત પૈગંબરના જમાનામાં મુસલમાનો આટલું બધું કાર્ય કયું કર્યું. મેં તમને રેખા આપી કે થોડાક વર્ષોની અંદર રાજા બની ગયા, આટલા આટલા દેશો જીતા, આટલું બધું કાર્ય મુસલમાનોએ કર્યું અને પૈગંબરના જમાનામાં કર્યું, કેમ કર્યું. પૂરું ફરમાન એ પ્રમાણે છે, અમારા વાલા રૂહાની બચાવો, ઘણા મુસલમાનો ઇબાદતના અર્થને ભૂલી ગયા છે. તમે ઇતિહાસ વાંચશો તો તમને ખબર પડશે કે હઝરત પૈગંબરના જમાનામાં મુસલમાનો આટલું બધું કાર્ય કેમ કરી શક્યા હતા. પછી ઇમામ તેનો જવાબ આપે છે, આનું કારણ એ છે કે તેઓ ઇબાદત કરતા હતા. પ્રિન્ટેડ ફરમાન અને શાહ કરીમનો જવાબ છે કે એ લોકોએ 25 વર્ષની અંદર અડધી દુનિયા જો જીતી હોય, 25 વર્ષમાં એટલો પ્રોગ્રેસ કર્યો હોય, તો એના પછવાડે એક જ કારણ છે. ઇમામે ફરમાવ્યું કે એ લોકો ઇબાદત કરતા હતા. અને જયારે ઇમામનો ફરમાન સાંભળ્યું ને, તે પછી અમે ઇતિહાસ તપાસ્યો કે હકીકતમાં એ ફરમાન સાચું છે કે એ લોકો ઇબાદત કરતા હતા. એ લોકોમાં ઇબાદતની આદત હતી ને અત્યારે નથી, અત્યારે ભૂલી ગયા છે. તો અમને યાદ આવ્યું કે નહીં, હકીકતમાં ઇમામનું ફરમાન સાચું છે કે એ લોકો ઇબાદત કરતા હતા. કારણ કે એ જમાનામાં, પૈગંબરના જમાનામાં ને પૈગંબરના પછીના જમાનામાં લગભગ 500 જેટલા મહાન ઉલમાઓ પેદા થયા, ઇબાદતી આત્માઓ, કે જેના નામ આજે આપણે લઈ છીએ, જેમાંથી લગભગ લોકોએ નૂર જોયું હતું ઇબાદતથી. આજે તમને વાઇઝમાં દાખલાઓ દેવાય છે એના, જે બનાવ 1300 વર્ષ પહેલા બની ગયો હોય તમને આજે સંભળાવી છે કે હસન બસરી કોણ હતા, કે રાબિયા બસરી કોણ હતી, કે જુન્નેદ બગદાદી કોણ હતા, કે બાયઝીદ બુસ્તામી કોણ હતા, કે બસીર હાફી કોણ હતા. મુસ્લિમ મહાત્માઓની બુકો બહાર પડી છે, ઉર્દુમાં એની બુકો છે તઝક્કરતુલ ઔલિયા, અરબીમાં બુકો પડી છે બહાર, ફારસીમાં બુકો બહાર પડી છે, કે મહાન આત્માઓ થઈ ગઈ કે જેનો મકસદ હતો ઇબાદત, અને ઇબાદતનું પરિણામ એવું આવ્યું કે લોકોએ 25 વર્ષની અંદર અડધી દુનિયા જીતીને બતાવી. ત્યારે હવે ઓલું સુલતાન મોહમ્મદ શાહનું ફરમાન યાદ કરો, એક તરફ આખી દુનિયાનો માલ અને બીજી તરફ ઇબાદત. આ લોકોની ઇબાદત હતી કે જેની પાસે ખાવાનું હતું એ લોકો દુનિયા જીતી રહ્યા હતા. ખાવાનું તો એ લોકોએ દુનિયા ઉપર જીત મેળવી. શા માટે? તો ઇમામ પોતે કહે છે કે આનું કારણ એ છે કે તે લોકો ઇબાદત કરતા હતા, એની ઇબાદત હતી. અમે ઘણા લોકોને કીધું કે ઇબાદતની અંદર જો આટલી શક્તિઓ હોય અને ઇમામોના ફરમાન આવા હોય તો પછી આપણે કેમ ઇબાદત કરવા નથી આવતા. તો અમુક લોકો એમ કહે કે અમારી તબિયત બરાબર નથી રહેતી, કે સવારે આવીએ તો માંદા પડી જાય, યા સુસ્તી રહી અમને, યા અમારું બોડી એવી છે કે અમે જે ટાઈમે ઉઠતા હોય એ ટાઈમે જ ઉઠીએ, જો વહેલા ઉઠીએ તો પછી અમને તકલીફ જેવું થાય, વધારે પડતી માંદગીની વાતો બહાર આવે છે. આના માટે મૌલાના હાજર ઇમામનું એક બીજું ફરમાન મેં કીધું ને, બે ફરમાન સાંભળશું આપણે શાહ કરીમના અને બે ફરમાન સુલતાન મોહમ્મદ શાહના. બીજું ફરમાન ઇમામે ફરમાવ્યું, પ્રિન્ટેડ ફરમાન બૈતુલ ખ્યાલનું શાહ કરીમ. આ એક જ ફરમાન બૈતુલ ખ્યાલનું એવું છે કે જે જુદું છે બધા ફરમાનો કરતા. બીજા બધા ફરમાનો ઇમામ ના હોય કે સુલતાન મોહમ્મદ શાહના હોય, ડાયરેક્ટ ફરમાન છે, આમાં જરાક જુદાપણું છે. આ ફરમાનની શરૂઆત શા કરી મેં આ પ્રમાણે કરી, અમારા વાલા રૂહાની બચ્ચાઓ, જેઓ બૈતુલ ખ્યાલમાં છે અને નિયમિત બૈતુલ ખ્યાલમાં જાય છે તેઓના માટે ફરમાવીએ છીએ. આ એક જ ફરમાન છે જે જુદું પડી જાય છે. બીજા કોઈ ફરમાનની અંદર ઇમામ એમ નથી બોલ્યા કે નિયમિત બૈતુલ ખ્યાલમાં જાય છે, એટલે કે બૈતુલ ખ્યાલમાં તો ઘણા હશે, ઘણા લોકો બૈતુલ ખ્યાલમાં આવશે, પણ બધા લોકો બૈતુલ ખ્યાલમાં આવતા નથી. તો ઇમામે આ ફરમાન બધા બૈતુલ ખ્યાલવાળા માટે નથી કર્યું, આ ફરમાન એના માટે કર્યું છે કે જે બૈતુલ ખ્યાલમાં આવે છે એકાત્રે નહીં, અને જે નિયમિત બૈતુલ ખ્યાલમાં જાય છે, રેગ્યુલર બૈતુલ ખ્યાલમાં આવે છે, એના માટે ફરમાન છે. મૌલા ફરમાવે છે કે જેઓ નિયમિત બૈતુલ ખ્યાલમાં જાય છે એના માટે અમે દુઆ ફરમાવીએ છીએ. હવે સાહ કરીમ બે હાથ ઊંચા કરી અને સવારે જમાત ખાને જે લોકો આવે છે એના માટે દુઆ કરે છે, આ એનું છાપેલું ફરમાન છે. શું દુઆ કરે છે? ઇમામે ફરમાવ્યું, અમે દુઆ કરીએ છીએ તમારા સુખ માટે, તમારી ફતેહ માટે, તમારી મુશ્કેલા શાન માટે, તમારી સારી તંદુરસ્તી માટે, તમારી લાંબી જિંદગી માટે. સારી ખાલી લાંબી જિંદગી નહીં, કારણ કે જિંદગી લાંબી થાય ને તંદુરસ્તી ન હોય તો જિંદગી ઝેર થઈ જાય. તો ઇમામ પહેલે તંદુરસ્તી માટે દુઆ માંગે છે કે જે લોકો પોતાની નીંદર ખરાબ કરી અને બૈતુલ ખ્યાલમાં સવારે જમાત ખાને આવ્યા છે એ લોકોને કામયાબી મળે, એ લોકોને સુખ મળે, એ લોકોને ફતેહ મળે, એ લોકોને તંદુરસ્તી સારામાં સારી મળે, એ લોકોની મુશ્કેલ આસાન થાય અને એ લોકોને લાંબી જિંદગી મળે. પછી મામે ફરમાવ્યું, અમારા રૂહાની બચ્ચાઓ, અમે દુઆ કરીએ છીએ, અમે દુઆ કરીએ છીએ કે આ દુનિયા છોડી જતા અગાઉ, એટલે કે તમારી મોત પહેલા, આ દુનિયા છોડી જતા અગાઉ એક વખત તમને હઝરત અલીના નૂરના દીદાર, તમે હઝરત અલીના નૂર વડે ભરપૂર હો. આ ફરમાન નો શબ્દો છે. અમે દુઆ કરીએ છીએ, ઇમામ દુઆ કરે છે. તમે તો ખાલી ખાને જાઓ, બસ તમારું કામ તો એ છે કે તમે જમાત ખાને આવો. શાહ કરીમ કે છે કે મારા હાથ ઊંચા છે અને મારી દુઆ ચાલુ છે એ લોકોના માટે જેઓ પરોડી આવ્યા છે બંદગી ઇબાદત કરવા, મારી દુઆ છે એના માટે. અને મારી મોટામાં મોટી જે દુઆ છે, ઇમામે કીધું સૌથી વધારે ઉત્તમ દુઆ છે, એ તો એ છે કે એ રૂહાની બાળક મરી જાય એની પહેલા એક વખત એની જિંદગીમાં જ એને મુર્તઝાલીના નૂરના દીદાર થાય. મૌલા કે મારી દુઆ છે, તમે માંગો કે ન માંગો, તમે ખાલી આવતા જ જાઓ અને તમારો ઇમામ દુઆ કરતો રહીએ. તમે આવો ને તમારો ઇમામ દુઆ કરે ત્યાં સુધી કે તમારી જિંદગી ખતમ થવાની હોય એની પહેલા કમસેકમ એક વખત, એટલીસ્ટ વન, તમને એના દીદાર થાય, એના નૂરના દીદાર, હઝરત અલીના નૂરના દીદાર ઇમામે ફરમાવ્યું. પછી ઇમામે ફરમાવ્યું અને અમે એ પણ દુઆ કરીએ છીએ કે કોઈ પણ મુશ્કેલી તમારા માર્ગમાં નડતર કરતા થશે નહીં. સાકરીમ ફરમાવે છે કે એના સિવાય હજી એક દુઆ હું કરું છું કે બૈતુલ ખ્યાલમાં જે નિયમિત આવે છે એની જિંદગીમાં દુનિયાની કોઈ બી મુશ્કેલી કોઈ પણ દિવસ રૂકાવટ ન બને. નડતર કરતા એટલે રૂકાવટ કરવા વાળી, એને તકલીફ દેવા વાળી, એને રસ્તાને રોકવા વાળી, ઇમામ કે છે મારી દુઆ છે. અને સાકરીમની દુઆ છે તો અમને ઈમાન છે કે સાચી છે કે જે માણસ બૈતુલ ખ્યાલમાં રોજ આવે એની જિંદગીમાં કોઈ દિવસ મુશ્કેલી નહીં આવે, અને જેટલી બી મુશ્કેલીઓ આવશે રસ્તો કાપીને ચાલી જવાની. કારણ કે ઇમામની દુઆ છે કે કોઈ પણ મુશ્કેલી એના માર્ગમાં નડતર નહીં કરે, રૂકાવટ નહીં બને, મુશ્કેલી આવશે જ નહીં એની પાસે. ફક્ત આવશે સુખ, ફક્ત આવશે કામયાબી, ફક્ત આવશે સારી તંદુરસ્તી, ફક્ત આવશે લાંબી જિંદગી, અને મુશ્કેલીઓ તો હશે જ નહીં. અને છેલ્લી ઘડી પહેલા એક વખત તેને મુર્તઝાલીનો દીદાર થશે. આવી દુઆ શાહ કરીમ માંગે છે. પણ બોલાય જો એમ કીધું હોત કે અમારા વાલા રૂહાની બચાવો જેવો બૈતુલ ખ્યાલમાં છે એના માટે અમે દુઆ માંગીએ છીએ, તો આ દુઆ કિનસાસાની 750 જમાતે લાગુ પડી જાત. કારણ કે બધા બૈતુલ ખ્યાલમાં છે, બધાના નામો બૈતુલ ખ્યાલમાં છે, 150 રૂપિયા જેને ભરી દીધા એ બધા બૈતુલ ખ્યાલમાં, તો એ બધાને આ દુઆ લાગુ પડત. પણ ઇમામ કેટલા હોશિયાર છે જોવાની વસ્તુ છે કે એને બીજી એક લાઇનનો ઉમેરો કર્યો કે જેઓ બૈતુલ ખ્યાલમાં છે અને નિયમિત બૈતુલ ખ્યાલમાં જાય છે, રોજ બૈતુલ ખ્યાલમાં જમાત ખાને આવે છે, ફક્ત એ લોકો માટે જ આ દુઆ છે. લિમિટેડ લોકો માટે, બધા માટે નહીં, એટલા લોકો માટે કે જેઓ પોતાની નીંદર ખરાબ કરીને જમાત ખાને આવે છે. હકીકતી મમીનો, હવે આપણે પીરના જ્ઞાન તરફ જશું. મૌલાના બે ફરમાન બસ છે. પીરોએ જ્ઞાનમાં શું લખ્યું? નબી મોહમ્મદના જમાનામાં લડાઈઓ થઈ હતી એમ બધાને ખબર છે. અને જયારે લડાઈ થતી તો કાફરોના માણસો બી મરતા અને મુસલમાનોમાંથી બી થોડાક મરી જતા. તો આપણને એમ થતું કે આ બિચારો મોમન અલ્લાહના રસૂલના ખાતર, ઇસ્લામ દીનના ખાતર લડવા ગયો અને મરાઈ ગયો. તો એવા લોકો જે લડાઈમાં મરી જતા એના માટે કુરાનની અંદર આયાત નાઝિલ થઈ, જિબ્રાઈલ અમીન વહી લઈને આવ્યા અને પૈગંબરને કહે છે કે મોહમ્મદ, જે લોકો દીનના માટે જાન આપે છે તેઓ શહીદ થાય છે, અને તે લોકો મરેલા નથી. તમે એને મરેલા નહીં સમજતા, એ લોકો જીવતા છે, પોતાના પરવરદિગારની પાસમાં છે અને બહેતરીન નિયામતો મેળવી રહ્યા છે. કુરાનની આયાત છે કે જે દીન માટે જાન આપીને શહીદ થઈને મરી જાય છે એને મરેલા નહીં, એને અમર સમજો તમે. હંમેશા માટે જીવતા છે પોતાના ખુદાના પાસે અને એની નિયામતોનો લાભ લઈ રહ્યા છે. તો લોકોને જયારે આયતની ખબર પડી, રસૂલુલ્લાહે ફરમાવ્યું કે ક્યામતના દિવસે ગમે એટલા મોમન હશે, ગમે એટલી ઇબાદતી આત્માઓ હશે, ગમે એટલા ઊંચા કોટીના માણસો હશે, પણ ખુદાના દરબારમાં સૌથી પહેલો દરજ્જો જેનો હશે તે શહીદનો હશે. આ મુસ્લિમો માને છે, રસૂલની હદીસ છે કે શહીદોને સૌથી પહેલા ખુદાની નજદીક બેસાડવામાં આવશે, એના પછી લોકોના જે પ્રમાણે અમાલ હશે એ પ્રમાણે સીટો મળશે. પણ સૌથી પહેલો દરજ્જો, ફર્સ્ટ રેન્ક ખુદાના દરબારમાં જેને મળશે એ દીનના માટે જાન આપનાર શહીદોને મળશે. ઇસ્લામ દીન અને કુરાનની આયાત આમ કહે છે. હવે આજે આપણે લોકોને કહીને તો આપણને એમ થાય કે એ જમાનો જ જુદો હતો. 1400 વર્ષ પહેલા જે લોકો પેદા થયા એ બી નસીબદાર હતા કે રસૂલુલ્લાહ બી હતા, લડાઈઓ બી હતી. અત્યારે રસૂલુલ્લાહ બી નથી ને લડાઈઓ બી નથી. જો અત્યારે લડાઈ હોત તો અમારા દિલમાં બી ભાવ જાગત કે હવે જિંદગી છે કેટલી, બોધ ગઈ ને થોડી રહી ગઈ. ભાઈ 50 વર્ષ તો વિચાર કરે કે 10-5 વર્ષમાં મરી જવું છે, એના કરતા જો દીન માટે મરી જાઉં તો અમારો ફર્સ્ટ રેન્ક આવે કે શહીદ તરીકે મારા દાખલાઓ દેવાય અને પછી ખુદાના દરબારમાં બી આપણો પહેલો નંબર હોય. માણસ વિચાર તો કરે ને, પણ અત્યારે લડાઈઓ જ નથી એનું શું? તો દિલમાં ભાવ થાય પણ આપણે દબાવીને બેસવું પડે કે અત્યારે એવો કોઈ ચાન્સ નથી કે આપણે સાદતનો જામ પી શકીએ. પીર પોતાના જ્ઞાનમાં લખે છે કે છે, ઇમામ પાસેથી માંગી લીધી સાદત બી, કે ઇસ્માઇલી કોમમાં શહીદ બી થવું હોય એ લોકો થઈ શકે છે. અને કેટલા ચેલેન્જ સાથે ફરમાવ્યું, સત્ય ગુરુ કહે રે સાચો ગુરુ તમને કહે છે. જો કોઈ ખોટા ગુરુ કહેતા હોય તો ભરોસા બી નહીં કરવો. પીર શા માટે સત્ય ગુરુ શબ્દ વાપરે છે કે દુનિયામાં ખોટા ગુરુઓ બી છે એટલે તમે એની વાતોમાં નહીં આવતા. જે સાચો ગુરુ કે એ કરવાનું. સત્ય ગુરુ કહે રે શિર સાટા જો કીજીએ, તમારું મન થાય કે તમારું શિર સાટા એટલે બદલવું, માથું આપી દેવું છે તમારે, શહીદ થવું છે તમારે દીન માટે. ભાવ જાગે કારણ કે તમે બી તો મુસલમાન છો. દિલમાં થાય કે જાન આપી દઈ, માથું કાપી નાખીએ, શિર સાટા જો કીજીએ તો રેણી જગાઈએ આપ, જીવ લગાઈએ જીકર શું તો સાચા સુરી જનસા. પીર મા બાપ કે જે હું તમને સાચા ગુરુ તરીકે કહી રહ્યો છું કે જો તમને સાદત જોતી હોય, શહીદના દરજ્જા ઉપર પહોંચવું હોય તો એના માટે લડાઈમાં જવાની કે તલવાર કે બંદૂક કે હથિયાર ઉપાડવાની જરૂર નથી. તમે શહીદ થવા માંગો છો, રાતના ઉઠીને જમાત ખાને આવો, રેણી જગાઈએ આપ, પોતાને જગાડ રાતના કે બંદગીનો ટાઈમ થયો છે જમાત ખાના માટે ઉઠ. જે માણસ પોતાના ઘરેથી ઉઠીને જમાત ખાને આવે છે એને એક શહાદતનો સવાબ મળે છે. સતગુરુ કહે રે સિર સાટા જો કીજીએ તો રેણી જગાઈએ આપ, જો માથું કાપવું હોય તો રાતના ઉઠીને આવો. એક વખત આવીશ, એક વખત માથું કપાયું, બે વખત આવીશ, બે વખત માથું કપાયું, ત્રણ વખત આવીશ, ત્રણ વખત માથું કપાયું. ઇમામ હુસેનની સાથે 72 જીવ જે હતા એને એક એક વખત માથું કપાયું, પણ એક ઇસ્માઇલી જો રોજ જમાત ખાને આવશે હજારો ને લાખો વખત માથા કપાવશે. અને કયામતના દિવસે કહેવાનું કે બારી તાલા હું એક વખત નહીં લાખો વખત દિન માટે શહીદ થયો છું. હઝરત અબ્બાસ કહેવાના ઇમામ હુસેનના ભાઈ કે હું દીન માટે એક વખત શહીદ થયો. બીજા લોકો રસૂલના જમાનામાં શહીદ થયા એ કહેવાના કે અમે દીન માટે એક વખત શહીદ થયા. પણ એક ઇસ્માઇલી જે રોજ સવારે જમાતખાને આવ્યો હશે એ ખુદાવંદને કયામતના દિવસે કહેશે કે હું લાખો વખત શહીદ થયો છું, મને એક શહાદતનો સવાબ નહીં લાખો શહાદતનો સવાબ જોઈએ છે. કારણ કે ગિનાનમાં પીરે કીધું કે પરોળીએ સવારે ઉઠીને ખાને આવશે એને એક વખત ખાને આવવા માટે એક શહાદતનો સવાબ છે. આ તમને સવાબની વાત કરું છું કે કેટલા સવાબો છે પહેલે આપણે જોઈ લઈ. સિર સાટા જો કીજીએ તો રેણી જગાઈએ આપ. ખાલી રાતના જાગવું એટલે એમ નહીં કે જો પીરે ગિનાન ત્યાં રોકી દીધો તો આપણને એમ થાત કે રાતના જાગો પોતાને જગાડો તો માથું કાપી આ બરાબર છે દિન માટે. તો આપણે રાતના જાગીને વિડીયો જોતા બેઠા રહી કે બે ત્રણ કલાક વિડીયો જોઈ નાખીએ તો માથું કાપ્યા જેટલો સવાબ થાય. પણ એના પછી પી લખે છે કે નહીં, ખાલી જગાડવું એટલું જ નહીં, જગાડ્યા પછી શું કરવું એ બી લખે છે. જીવ લગાઈએ જીકર શું, કે તારા જીવને જીકર ઉપર લગાડ, બંદગી ઉપર લગાડ. જીકર એટલે બંદગી. તારા જીવને એમાં ચોટાડ, દુનિયાના ખ્યાલમાંથી કાઢીને બંદગી ઉપર લગાડ. જીવ લગાઈએ જીકર શું તો શું થશે, સાચા સુરીજન પાસ. તો સાચો ધણી જે છે ને સુરીજન એ તારી પાસે આવીને બેસશે. કારણ કે તું માથું કાપવા આવ્યો છો, શહાદતનો જામ પીસ. અને જે શહીદ થયા છે કુરાન કે છે ખુદાના પાસે છે, તો ખુદાના પાસે તારે નથી જવું, ખુદા તારી પાસે આવશે. કારણ કે તું માથું કાપવા માટે અહીં આવ્યો છો. રસૂલ અકરમ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ ને મેરાજ થઈ હતી. મેરાજમાં તેઓ સાતમા આસમાન સુધી ગયા, ત્યાં સુધી જિબ્રાઇલ અમીન સાથે હતા. વધુ આગળ ગયા, એક જગા આવી સિદ્રતુલ મુન્તહા, ત્યાં રોકાઈ ગયા જિબ્રાઇલ. અને પછી સરયતી મેરાજમાં લખે છે કે પૈગંબરને કહે છે કે હવે તમે આગળ જાઓ. તો પૈગંબર કહે છે કે જિબ્રાઇલ તમે સાથે ચાલો ને, ખુદાની પાસે મને લઈ જાઓ. જ્યારે તમે અહીં સુધી લાવ્યો તો અધવચ્ચે શા માટે મૂકો છો? તો કે મારી શક્તિ અહીં સુધી આવવાની છે, આનાથી જો આગળ જાઉં ને તો મારી પાંખો બરી જાય. હવે તમે જાઓ કે આગળ, પણ મને રસ્તો ખબર નથી જિબ્રાઇલ કહે. તો સરયતી મેરાજમાં લખે છે કે એક લીલા રંગનું તખત આવ્યું, સબ્જ રંગ કા તખત, શબ્દ એટલે લીલો, અને તખતમાં તે પૈગંબર બેઠા. અને પછી જિબ્રાઇલ કહે છે કે આ તખત તમને ખુદાની પાસે લઈ જશે. એના ઉપર બેસીને અલ્લાહના રસૂલ બિલકુલ નજદીક ગયા, જ્યાં ખુદાવંદ તાલાનું અર્શ હતો. અર્શ એટલે તખત, ખુદાવંદ તાલાની બેસવાની જગા. અર્શ હતો, ખુદાવંદ તાલાની કુર્સી હતી. અને ત્યાં પહોંચીને અદબ સાથે ઉભા રહી ગયા. અને પછી ખુદા સાથે વાતો કરી, ખુદાને જોયું નહીં, દીદાર નહીં કર્યા, ખાલી વાતો કરી. એટલી વાત તો બધા માને છે કે રસૂલુલ્લાહ મેરાજમાં ગયા અને ખુદાવંદ સાથે વાતો કરી, ખુદાના તખ્તની નજદીક ગયા. તમે કોઈ મેરાજની બયાનમાં એમ સાંભળ્યું કે ખુદાના તખત ઉપર પૈગંબર મોહમ્મદ બેઠા હતા? યા બેઠવાની જરૂરત કરી હતી? યા બેઠવાનો વિચાર કર્યો હતો? અરે તો ખુદાનું તખ્ત છે ને, નબી મોહમ્મદ એના ઉપર ક્યાંથી બેસી શકે? એ તો એની સામે ઇજ્જતથી ઉભા રહી શકે? અરે એને ખુદાનો ચહેરો બી ન જોયો, ફક્ત વાતો જ સાંભળી. અલ્લાહના રસૂલ જે 1,24,000 પૈગંબરના સરદાર હતા એની મેરાજની વાત થાય છે, પણ પીર પોતાના જ્ઞાનમાં લખે છે. કારણ કે કાલે જ મેં કીધું હતું ને કે પીરોએ માંગી લીધું ઇમામ પાસે કે થોડા ધર્મે ઉગારવાનું છે આ લોકોને. તો અમારા માટે શું લખ્યું? એ જે નર જીકરે જાગ્યા, જે માણસ બંદગી કરવા માટે જાગ્યો, જે નર જીકરે જાગ્યા અને મનમાં હે લરજ્યા છે. રાતના સુતી વખતે એના દિલમાં ડર, લરજવો એટલે ડર લાગવો. ડર લાગ્યો તો સવારે ઉઠવું જ છે, કાંઈ બી થઈ જાય, કોઈ પણ પ્રોબ્લેમ આવે, કોઈ પણ દુનિયાવી મુશ્કેલ આવે, સવારે ઉઠવું છે અને ખાને જવું છે. આવો ડર જેને દિલમાં રાખ્યો અને રાતના ઉઠ્યો અને બંદગી કરી, જે નર જીકરે જાગ્યા અને મનમાં એ લરજ્યા જે, તેના અરસ કુરસીએ બેસણા. ભાઈ તેની 16 કળાની દેહ, તેને ખુદાવંદ તાલા પોતાના અર્સ અને પોતાની કુર્સી ઉપર બેસાડશે ઇજ્જત સાથે. નબે નથી બેસાડ્યો, નબી મોહમ્મદે નથી બેસાડ્યા, એને ઉભા રાખ્યા હતા. 1,24,000 પૈગંબરના સરદાર હતા. પણ ફિર કે છે, મેં બંદગી કરીને જે થોડા ધર્મમાં વધારે દેવાનું માંગ્યું છે, એમાં જો તમે બંદગી કરવા ઉઠશો તમારી જિંદગી આખી અને મરી જશો તો ખુદાવંદ તાલા તમારી એટલી ઇજ્જત કરશે કે તમને પોતે ઉભો થશે, તમને તેડશે અને તમને પોતાના તખત અને કુર્સી ઉપર બેસાડશે કે જેના ઉપર બીજું કોઈ નથી બેઠું. જે નર જીકરે જાગ્યા, મનમાં એ નરજિયા જે, તેના અરસ કુરસી એ બેસણા, ભાઈ તેની 16 કળાની દે. 16 કળા ને નુરાની દે એટલે કાયા, એની આખી કાયા નુરાની થઈ જવાની. પછી બીજી કડીમાં લખે છે કે એટલું જ તમે કહો કે ભાઈ મરી ગયા પછી ને એના પહેલા શું છે કે રોજ બંદગી કરીએ ને મરી જાય પછી આપણને ખુદા તખત ઉપર બેસાડે તો એ ઓલી દુનિયામાં કે આ દુનિયામાં કઈ નહીં. તો બીજી કડીમાં પીર લખે છે એ જી તે તો ખાસા ખજાના માણસે, ખાસા એટલે ખૂબ બે હિસાબ અને ખજાના એટલે છનછનાટી, ખજાનો ટ્રેઝરી શું કહે છે ને, ખાસા ખજાના બે હિસાબ ધન દોલત એને મળશે. કારણ કે કુદરત આપશે એને, એટલા માટે કે બંદગી કરવા ઉઠે છે અને એને બંદગી કરી એટલે એનો બદલો મળવો જોઈએ ને. તો બદલો કેટલો? તો કે એક તરફ બંદગી ને એક તરફ આખી દુનિયા, એટલો બદલો મળવો જોઈએ. તો એજી તે તો ખાસા ખજાના માનશે, તેને કુદરતી ઉતરશે થાળ, આસમાનથી નિયામતો ઉતરશે, કુદરતી ઉતરશે. નહીં માંગે તો ઉતરશે, નહીં માંગે તો ચાન્સ મળશે, નહીં માંગે તો મોકા મળશે અને કુદરતી આગળ વધશે. કેવી રીતે? એજી તે તો ખાસા ખજાના માનશે, તેને કુદરતી ઉતરશે થાળ, તેને શાહ હેતુ કરીને જમાડશે જેમ માતા ધવરાવે બાળ. એટલું જ નહીં પણ ધણી સલામત દાતાર શાહ કરીમલ હુસૈની પોતે એને હેતથી મોહબ્બતથી જમાડશે, એની ઈચ્છાને પૂરી કરશે, એને ખવડાવશે. એ ધણી એનો થઈ જશે, કારણ કે ઉઠે છે ને એ ધણી એનો થશે. એને બે હિસાબ ખજાના આપશે, એને પોતાના તખત ઉપર બેસાડશે, એને પોતાની કુર્સી ઉપર બેસાડશે, એની કાયા એટલે જિસ્મને નુરાની કરશે, એને સારા સારા નિયામતો આપશે, સારા ખજાના આપશે, પોતાના હાથે જમાડશે. અને એટલું જ નહીં, કેમ જમાડશે? તો કે જેમ માતા ધવરાવે બાળ, કે જેમ એક માં પોતાના બચ્ચાને ધવરાવે છે ને વગર માંગે નાના બચ્ચાને ખોરાક આપે છે, એમ એ ધણી તમને વગર માંગે આપશે. જેટલી પ્યારથી માં બચ્ચાને ધવરાવે છે એટલા જ પ્યારથી એ નિયામતો વરસાવશે. ક્યારે? કે તમે જીકરે જાગ્યા હશો ત્યારે. નહીં જાગ્યા હો તો આપ વિરુદ્ધાભાસ વાળો સવાલ થઈ જાય છે. આપણે આવવાની વાત કરીએ છીએ, એમાં ન આવવાની વાત થઈ જાય તો સદરદીનને બી કોઈ સવાલ કર્યો હશે કે આ જ્ઞાનોમાં તમે એટલી બધી રચના કરીને, એટલી બધી સમજણ ભરીને જાઓ છો, આટલું બધું તમે લખો છો ને તે છતાં બી જો તમારો કોઈ મુરીદ એને ફોલો ન કરે તો? એને સમજણ આપી દીધી કે આમાં આટલો સવાબ છે, તે છતાં બી જો એના દિમાગમાં ન ઉડતો ઉતરતું હોય અને તમારા જ્ઞાન અને ઇમામની મોહબ્બત કરતા બી વધારે એને દુનિયા વાલી હોય તો? અને બને ને, ઇમામ કરતા બી દુનિયા ક્યારેક ક્યારેક વાલી લાગે છે, ઇમામ કરતા નિંદર વાલી લાગે છે, ઇમામ કરતા એસ આરામ વાલો લાગે છે. અને પીરને કોઈ પૂછ્યું કે આમ થાય તો સદરદીન, આમ થાય તો પીર સદરદીને થયું કે આવા મુરીદો હશે ખરા મારા, કે હું એને એટલું એટલું સમજાવું ને અમલ ન કરે, જરા બી લાગણી ન રાખે તો એને જ્ઞાનની રચના કરી નાખી બેઠા બેઠા. અને એની પહેલી કડી જ લખી, કારણ કે ભાવમાં આવી ગયા હતા પીર સદરદીન કે એવા ઇસ્માઈલી મને નથી જોતા, એવા ઇસ્માઈલીને શું કરું કે જે પોતાના ઇમામ ખાતર અને આટલો સવાબ મળે છે એ લેવા ખાતર અડધી કલાક, પોણી કલાક, એક કલાક કે 1.5 કલાકની નિંદર બી ખરાબ કરવા તૈયાર ન હોય, એવા ઇસ્માઈલી રાખીને હું શું કરું કે? તો જ્ઞાનની પહેલી કડી લખે છે, સવારના ચોઘડિયા પીર સદરદીનના જ્ઞાનની ચોપડી શરૂઆત કરે છે જ્ઞાનની. એ જે ઉઠી અલ્લાહ ન ગુરે બંદા તો સુતે સજી રાત, આ બંદા તું ઉઠ્યો નહી, ન ગુરે એટલે ગુરુ વગરના, જો તારો ગુરુ જીવતો હોત ને સા કરીમ તો તું ઉઠત, પણ તું તારા ગુરુને જીવતો નથી સમજતો એટલે નથી ઉઠતો, તું નુગરો છો,
ગુરુ વગરનો છો, ગુરુ વારો નથી, ગુરુ વગરનો છો, નુગ્રો એટલે ગુરુ વગરનો. ઉઠી અલ્લાહના ગુરે બંદા, એ ગુરુ વગરના બંદા ઉલટો નહીં. સુતો સજી રાત, આખી રાત સુતો રહ્યો, નકા જુરી જીવજી બાના, નકા સમર સાથ. જીવની કોઈ ચિંતા ન કરી ભાઈ, તારા જીવની તને કોઈ ચિંતા નહીં થઈ કે તારે મરી ગયા પછી એને જવાબ દેવો છે. નકા સમર સાથ, અરે મરી જાય ત્યારે લઈ જવા માટે સમર બી નહીં લઈ જા પેરો, એટલું બી નહીં કરતી કે છે આખી રાત સુતો રહીશ. નુગ્રો માણસ કે જેનો ગુરુ ન હોય, સમજાવનાર ન હોય, એ આખો રાત પડ્યો રહીએ તો ભલે પડ્યો રહીએ, તું નુગ્રો છો, તારો કોઈ ગુરુ નથી, તારો ઇમામ હયાત નથી, પછી તું સુતો છો શા માટે? આખી રાત સુવસ, જીવની ચિંતા નથી, મરી જતી વખતે લઈ જવા માટે સમરની જરૂર નથી. નકા જુરી જીવજી બાના, નકા સમર સાથ. પછી કહે તો યાદ રાખ, મૌલા જો મંજેળો તીની કે, જે કે સુભોળે જાગન. મૌલા જો મંજેળો એટલે સા કરીમ નો રાજીપો, મંજેળો એટલે રાજીપો. સા કરીમ એના ઉપર રાજી થશે, સા કરીમ એ રૂહાની બાળક ઉપર રાજી થશે, જે કે સુભોડે જાગન, જે સવારે ઉઠીને ખાને આવશે. યાદ રાખજો, તમારે વિચાર કરવાનો હોય કે મૌલાના હાજર ઇમામ અમારા ઉપર રાજી છે કે નહીં, તેનો જવાબ તમારું દિલ આપશે કે તમે સવારે ખાને જાઓ છો કે નહીં. જો સવારે ખાને આવતા હશો તો તમે છાતી ઠોકીને કહી શકશો કે સા કરીમ અમારા ઉપર રાજી છે, એની અમારી પાસે ખાતરી છે. ફી સદરદીનનું સર્ટિફિકેટ છે કે જે સવારે ખાને આવે છે એના ઉપર સા કરીમ અલ હુસૈની રાજી થાય છે. મૌલા જો મંજીડો તીની કે, જે કે સુભોડે જાગન. પછી કે જે સુભોડે ન જાગ્યા, ફી સદરદીન કે જે સુભોડે ન જાગ્યા, સવારે નહીં ઉઠ તો હુરાઓ એટલે દુનિયાની ખુશીઓ તારા ભાગ્યમાં નહીં આવે કે, સવારે નહીં ઉઠ તો તારા ઘરમાં, તારા પરિવારમાં, તારા કુટુંબમાં સુખ નહીં રહે. અરે લાખો ડોલર હશે પણ શાંતિ નહીં હોય કુટુંબમાં, કુટુંબમાં શાંતિ નહીં હોય. 500 પ્રકારના પ્રોબ્લેમ્સ હશે, તારા પોતાના શરીરમાં એવી કેટલી બીમારીઓ સરતી હશે, એટલી ચીજો હોવા છતાં તું ખાઈ નહી શક, તારા ઘરમાં ખુશી નહીં આવે. ફરી કે છે તારા ઘરમાં શું આવશે તું સવારે નહીં ઉઠતો? તો કે છે સે હાય હાય કંદા, સે હાય હાય કંદા, હથ હણીદા, જેમ હારી વિના એ વત્ર, માલા જો મંજીયળો તીની કે, જે કે સુબોડે જાગન. ગિરાની પેલી કડી છે, સવારે નહીં ઉઠ. સાચું સુખ જેને કહેવામાં આવે છે તે તને નહીં મળે. કદાચ તું સાંજે જમાત ખાને આવીને કમાવી લેવાનો, કદાચ બે હિસાબ દોલત બી ભેરી કરી લઈશ, પણ જેને સુખ કે છે તારા પાસે નહીં રહીએ. કાં તો બીમારીમાં સબડતો હોય, કાં ઘરમાં કલેશ હશે, કાં પછી અશાંતિ હશે ઘરની અંદર, કાં ઓલા તરફથી ચિંતા હશે, કાં કોઈ બીજા પ્રોબ્લેમો આવી ગયા હશે, સુખ તારી જિંદગીમાંથી રિજેક્ટ કરવામાં આવશે, નહીં રહીએ. કારણ કે તું સવારે નથી આવતો, તારા ઉપર ફરજ હોવા છતાં તું નુગરો છો, ગુરુ વગરનો છો કે, અને તારી જિંદગીભર તારે હાય હાય કરવું પડશે. આખસે હાય હાય કંદા અને હથ હણીદા, હાથ પટકતો રે હાય હાય કરતો રે, હાથ પટકતો રે હાય હાય કરતો રે. હાય હાય ક્યારે કરે માણસ? દુઃખ ને તકલીફ હોય ને ત્યારે હાકારો નીકળી જાય કે હાય આ કેમ થઈ ગયું આવી રીતે, હાય હાય કરશે ને હાથ પટકશે. ફીર કે છે એની જિંદગી હું લખું છું, એની તકદીર લખું છું, એનું કિસ્મત લખું છું, કે આ વાત થશે ખાને આવશે તો સવારે, અને બરબાદ થશે ખાને નહીં આવે તો. સૈયદ ઇમામ સામે ફી સદરદીન પછી લખવાનો ચાન્સ મળ્યો, એની બી કોઈ પૂછ્યું હશે કે પીર મા બાપ સદરદીન મા બાપ, પીર મા બાપ હસન કબીરદીન, પીર મા બાપ તાજદીન, આ બધા ગિનાનો લખી ગયા. જમાત ખાને આવવા માટે ઘણું લખ્યું, ન્યા સુધી કીધું કે તું ઇમામને હયાત સમજતો હતો સવારે ખાને આવ, જો તું ગુરુવારો હતો, જો ગુરુ વગરનો હતો પછી ખુદા હાફિઝ કે. તે છતાં બી જો મુરીદો નથી આવે કે ન આવતા હોય, કે તે છતાં એને ઇમામ કરતા નિંદર વાલી લાગતી હોય તો એના માટે તમારી પાસે કઈ છે? સૈયદ ઇમામ સાહેબ જ્ઞાન રહીશું એ લખે છે પોતાના જ્ઞાનની કડીમાં કે જે સવારે ખાને નથી આવતો,
એ બદનસીબ છે કે એ તો ઇમામ સુલતાન મોહમ્મદ સાહેબે કીધું. એ તો આપણે ફરમાન બી સાંભળ્યું, હઝરત ઇમામ સુલતાન મોહમ્મદ સાહેબ ફરમાવે છે કે તમો ઘણા નસીબ વાળા છો કે સવારે જમાત ખાને આવો છો અને અમારા દીદાર કરો છો. એ તો ફરમાન છે. જે કોઈ સવારે જમાત ખાને આવે છે તેને અમારા જાહેરી તેમજ અમારા બાતુ નિયમ બંને દીદાર નો ફાયદો હાંસલ થાય છે. આ તો ફરમાન છે. પણ આની શરૂઆત કેમ થઈ કે તમે ઘણા નસીબ વાળા છો કે સવારે જમાત ખાને આવો છો? નથી આવતા એ તો નસીબ વગરના છે. આવે છે નસીબ વાળા, તો નથી આવતા એ નસીબ વગરના. સીધો મતલબ કાઢો ને તમે, ઊંધો મતલબ શા માટે કાઢીએ? એટલે નસીબ વગરના તો પીરે બી લખ્યું કે બદકિસ્મત નસીબ વગરનો છે. પણ નસીબ વગરના ને શું કેવું? પીરે કોઈ સારો શબ્દ ગોત્યો તો કીધું કે દોહાગણ છે. દોહાગણ નો મતલબ સમજો છો ગુજરાતીમાં? એ જમાનાની અંદર ને અત્યારે બી એવી માન્યતા છે કે જે ભાઈ સુહાગણ હોય એ નસીબ વાળી કહેવાય, અને જે ભાઈ સુહાગણ ન હોય એટલે કે જેને સુહાગ ન મળતો હોય, જેના લગ્ન ન થઈ શકતા હોય, પછી ગમે તે કારણ હોય, એને દોહાગણ કહે છે. દોહાગણ એના કિસ્મત એટલા મોરા કે એના લગ્ન ન થઈ શક્યા, જિંદગી આખી કુંવારી કાઢી નાખી એને ધણી ન મળ્યો, એને દોહાગણ કહેવાય, બદનસીબ. તો એના માટે પીર જ્ઞાનમાં લખે છે એ જે તે દોહાગણની ફૂટે છાતી. દોહાગણ બદનસીબ, તે જીવ કે જે બદનસીબ છે ખાને નથી આવતો, યા માલિક કે એની છાતી ફાટી જાય છે. તો સાંભળજો આનો મકસદ મતલબ બતાવું છું. તે દોહાગણની ફૂટે છાતી, પણ શા માટે ફૂટે? તો કે સાહ વિસારી જે નિંદ જ માતી. સાહ વિસારી, સાહ એટલે ધણી સલામત, સાહ કરીમ, વિસારી એટલે ભૂલી જઈને, નિંદ જ એટલે નિંદર, માતી એટલે આરામ કરતી હોય. તો શું કે છે પીર કે સવારે ખાને નથી આવતી એ જીવ, એ જીવાત્મા, એ જે બી છે એ દોહાગણ છે, ધણી વગરનો છે. મેં તમને કીધું ને કે જેને કોઈ ધણી ન મળે એ દોહાગણ કહેવાય. તો પીરે બી કીધું ને કે નુગરો છો તો ગુરુ વગરનો છો. ઇમામ સાહેબ એ જ કહે છે કે ધણી વગરનો છે એનો ધણી, એને મહિલો જ નથી, સા કરીમ એનો છે જ નહીં. એ સા કરીમ નો નથી ને સા કરીમ એનો નથી, વગર ધણી નો છે, દોહાગણ છે. પછી કે છે કે એની છાતી ફાટે. મને એક ભાઈ કીધું કે મિત્ર છાતી ફાટે એટલે શું કે? મેં કીધું ગુજરાતી ભાષા એવી છે કે આ શબ્દ વપરાય છે, ઇન્ડિયામાં બી વપરાય છે, નથી વપરાતો એમ નહીં. તો ઘણી ફેરે બયાન કરતા હોય ને માણસો, તેમ બોલે ફલાણી મારામારી થઈ હતી, કરફ્યુ લાગ્યો હતો ને જે હુલ્લડ થયા હતા, 25-30 માણસો મરી ગયા એમાં. અરે તમે જોયું હોત ને ફલાણા ભાઈ, તો તમને ખબર પડત સારા સારાની છાતી ફાટી જાય છે. આમ બોલાય છે, સારા સારાની છાતી ફાટી જાય છે. કા પછી બાયુ એમ વાત કરે, અરે શું વાત કરીએ, ઓલી ફલાણી બાયુ પર કઈ દુઃખ પડ્યા, કઈ દુઃખ પડ્યા, કઈ હેરાન થઈ, અરે એની આપવીતી સાંભળી છે ને, એ રોતી રોતી બોલે છે તો આપણી છાતી ફાટી જાય છે. આ શું વાતચીતમાં બોલાય છે? એટલે કે એટલું બધું દુઃખ પડ્યું કે સહન ન થઈ શક્યું, સહન કરવાની તાકાત ખોઈ બેઠા. પીર કે છે કે એવો માણસ ઇમામ હોવા છતાં ખાને ન આવે, એને સમજી લ્યો કે ઇમામ વગરનો દોહાગણ છે, ધણી વગરનો છે, અને એના ઉપર તો એટલા દુઃખ પડવા જોઈએ, કુદરતી એટલા દુઃખ પડવા જોઈએ કે તે સહન ન કરી શકે અને કે છાતી ફાટી જાય છે, એટલા દુઃખ પડ્યા. તે દોહાગણની ફૂટે છાતી, અને એટલા માટે કે સા વિસારી જે નિંદ જ માથી, ધણીને ભૂલીને આરામ કરતી હોય એવી આત્મા, એવી રૂહ, એવો જીવ ઇમામ વગરનો છે. અને એના ઉપર કદાચ દુઃખો પડી પડીને પાર જેટલા બી દુઃખો પડે તો પીર કે મને ચિંતા નથી. શા માટે કે આટલી અકલ બુદ્ધિ અને બધું હોવા છતાં સારું ને નરસું એ પારખી શકતો નથી, સારામાં ને નરસામાં તમીઝ નથી કરી શકતો. વઝીર ઇસ્માઇલ ગાંગજી હતા ને, બહુ મહાન આત્મા થઈ ગયા, પણ પેલે મહાન નહોતી, આપણા જેવી જ હતી. દુકાને બેસવું, ધંધો કરવો, ઓછું અટકું કરવું, બધું આપણા જેવું ઘણું કામ કર્યું એને બિચારાએ. પછી જયારે જ્ઞાન સાંભળ્યું ને ખોટા તારા ત્રાજવા ને દાંડીમાં એક પાસન ને કાટલા ખોટા તારા ભારે ને બધું સાંભળ્યું, પછી એને ઈમાન આવ્યું, અને પછી બધું ધંધો એવો મૂકી દીધો અને જમાત ખાનું બે વખતનું શરૂ કર્યું. પણ એટલા બધા હોશિયાર હતા ઇસ્માઇલ ગાંગજી કે સાંજે ધોવાના ટાઈમે જમાત ખાને આવે ને સવારે બી ધોવાના ટાઈમે આવે. પછી તને ઘણી જ્ઞાનોની બુકો વાંચી, ઘણા ફરમાનો વાંચ્યા. આ માણસ બહુ હોશિયાર હતો, જુનાગઢ નું કેસરીસિંહ કહેવાય છે. પણ સવારે 5 વાગે જ આવે, હો 4:55 ના આવે, 5 વાગે આવે. અને સાંજના ધોવાના ટાઈમે 3 વખતની ધોવા બરાબર પડતા. એક વખત હસન અલી શાહ મા બાપ પધાર્યા જુનાગઢમાં, મા બાપે મુખી કામાણીને પૂછ્યું કે હાજરી કેવી છે સવારની, ને કેટલા લોકો છે જે બંદગી કરે છે, ને બધી વાતચીત પૂછી. પછી ઇસ્માઇલ ગાંગજીનું નામ આવ્યું કે એ સવારે ખાને આવે છે તો કે નથી આવતો. ઇસ્માઇલ ગાંગજી સવારે જમાત ખાને તો આવે છે, પણ 5 વાગે બંદગીમાં નથી આવતો, કે બંદગી નથી કરતો તો કે એ ખબર નથી, પણ આવે છે 5 વાગે એ ખબર છે. કે મુખી કામાણી બેઠું બીજું શું કે કરે છે નથી કરતો એ કોને ખબર, ઘરે કરતો હોય તો, પણ આ 5 વાગે આવે છે ધોવાના ટાઈમે. માફ છો તો બોલાવો. કે ત્યારે વઝીર નહોતા, એટલું મોટું પોસ્ટ નહોતું ત્યારે એનું, ખાલી ઇસ્માઇલ ગાંગજી હતા ત્યારે. પણ ઈમાનદાર માણસ હતો, ઇમામ સામે ફેસ કર્યા એને. માઓ પૂછે છે, ઇસ્માઇલ ગાંગજી સવેરે જમાત ખાને આતે હો? તો કે હા ખુદાવી આવું છું. કે કિતને બજે આતે હો? કે કારણ કે મુખ્યત્વે રિપોર્ટ મળી ગઈ હતી. કિતને બજે આતે હો? તો ખુદાવી 5 બજે આતા હું. ઇમામે ફરમાવ્યું ક્યું? 4 બજે નહીં આતા બંદગી કરની, 4 વાગે નથી આવતો? તો કે ના ખુદાવી 5 વાગે આવું છું. તો 4 વાગે તું શું કરસ? મા બાપ સૂતો રહો છું 4 વાગે. કે બાપાની સામે ડાયો માણસ બહુ બિચારો, ખોટું બોલવા વાળો નહીં, આમીન કહીને કે બાપાને ખોટું ખોટું રાજી કરી દે, સાચે સાચો કહેવા વાળો. કે ખુદાવી હું સૂતો રહું છું, કે 4:30 ઉઠીને પછી તૈયાર થઈને 5 વાગે ખાને પૂગું છું. 4 બજે સુતા હે નૂર કે ટાઈમ પે? ઇમામ એને પૂછે છે, નૂર કે ટાઈમ પે સુતા? તો આ ખુદાવીન કે નિંદર તો કરવી જોઈએ નહીં. બાપા કે વગર બંદગી તને કેમ લાભ થવાનો, કેમ છુટકારો થવાનો? તો ખુદાવીન થઈ જશે. કે બાપાની સામે ડિસ્કસ થાય છે ખુદાવીનું બંધ. બાપા કે વગર બંદગી તને કેમ લાભ થવાનો, કેમ છુટકારો થવાનો? તો ખુદાવીન થઈ જશે. કે બાપાની સામે ડિસ્કસ થાય છે ખુદાવીનું બંદગી નહીં કરું તો બી છૂટી જવાનું. કે અચ્છા, જ્યારે ઇમામને ખબર જ નથી કે આ શું બોલે છે. અચ્છા, બંદગી નહીં કરેગા તો બી છૂટ જાયગા? તો ક્યાં ખુદાવી, બંદગી નહીં કરૂંગા તો બી છૂટ જાઉંગા, ઇસલીએ મેં 5 બજે જમાત ખાને આતા હું, બંદગી નહીં કરતા હું. માં પે ફરમાવ્યું, કોણ સિખાયા એ સબ? કિસકી આધાર પર તુમ એસી બાત કરતા હૈ? કોને તને કીધું કે તું આવી વાત કર? તને આવું કોને શીખાડ્યું છે? ખુદાવીન કે હસન કબીર દીન ને શીખાયા. બહુ હોશિયાર થઈ ગયો તો ઘણા જ્ઞાનો વાંચ્યા હતા. ખુદાવીન હમકો હસન કબીર દીન ને શીખાયા કે બંદગી કા કોઈ જરૂરત નહીં હૈ. કે મેં ખાલી 2 વખત જમાત ખાને આઉંગા, દુઆ તસ્બી કરૂંગા, તો આ દુનિયા છોડી જઈશ તો સીધો જન્નતમાં પૂગી જવાનો. કે પછી બંદગી હું કામ કરું? જન્નતમાં કેવા જલસા છે, કે જલસા જ ન કરું? કે જન્નતનું વર્ણન પીરે કર્યું તો કે સોનાની ઈંટડી ને રૂપાના સ્તંભ ને સાવ કસ્તુરી કેરા ગારા ને એવું બધું જન્નતમાં, એટલો બધો આરામ ને હુરાવો ને બધું છે, પછી કોણ માથાકૂટ કરે? ઈ ઘણું છે કે બસ. એટલે હું કે કાંઈ માથાકૂટ કરતો નથી, 5 વાગે ખાલે જાઉં છું. અને એમને હસન કબીર ને કીધું છે, માફ કે હસન કબીર એસા બોલા કે બંદગી કા જરૂર નહીં હૈ? તો કે આ ખુદાવી હમકો બતાવ કાં બોલા. કે બાપાને પછી જાણવાનું મન થયું કે આ મારો બેટો મારી સામે ડિસ્કસ કરે છે. બીજા તો મોટા મોટા આમીન આમીન કરતા હોય કે ભલે પછી અમલ ના કરે, પણ આ તો ડિસ્કસ કરે જ મારી સામે. કે એટલે બાપાએ કીધું, કબ કબ બોલા હસન કબીર દિન, હમકો સુનાવ. કે ખુદાવી અન્ન તખાડે કા પાઠ હૈ, માફ કે સુનાવ. એટલે ઇમામની હુજુરમાં પાઠ બોલ્યો એ આશાજીનો. હસન કબીર દિન માં આપે લખ્યું છે કે આસાનજી નર નકલંકી તખતે બેઠા, નર નકલંકી એટલે ધની સલામત દાતા નકલંકી અવતાર. આસાનજી નર નકલંકી તખતે બેઠા, તેને તમે દસો નાલો, એટલે એને દસોન દિયો, દસોન દેવે તે સ્વર્ગે જાવે અવર સર્વે થોથા. જે દસોન દેશે તે સ્વર્ગમાં જશે, અને બાકી બધા થોથા એટલે ખોટા છે, કચરો છે બધો. જે ઓલા શ્રેણી નો રસ નીકાળી લઈ અને પછી છોટા વધે ને ફેંકી દઈ એવા બાકી બધા થોથા છે. કે અસલ તો જે દસો નહીં છે એ સ્વર્ગમાં જવાના. બાપા કે હા, હસન કબીર દિન ને સચ લિખા હૈ? કે તો ખુદા મેં કામ બોલતા હું કે જૂઠ લિખા હૈ? કે બહુ સચ લિખા હૈ, ઉસમે લિખા હૈ કે જો ભી દસો નહીંગા વો સ્વર્ગ મેં જાયંગા. મેં દસો દેતા હું ખુદા, મેં સ્વર્ગ મેં જાઉંગા, ફિર બંદગી કઈ કું કરું? કે સ્વર્ગમાં જવું છે ને તો એમાં દસો પૂરી છે,
હસન કબીરદીન નો પાઠ છે ને કે દસોંદીએ સ્વર્ગમાં જાય, હું દઉં છું ખુદા, હું સ્વર્ગમાં જવાનું, એનાથી વધારે મારે કઈ જોતું નથી. એટલે હું બંદગી કરીને નકારી માથાગોળ શું કામ કરું કે હવે માફ શું કે હસન કબીરદીને ખોટું કીધું એમ કે હસન કબીરદીને ભૂલ કરી એમ કે ઇમામ શું કે ઇમામે કેવું સમજાવ્યું અને દેખો ઇસ્માઇલ ગાંગજી હસન કબીરદીન બહુત ઈમાનદાર થા બહુત બંદગી ક્યા થા ઉસને જો લિખા હૈ વો બિલકુલ સચ લિખા હૈ એને જે લખ્યું છે ને એ બિલકુલ સાચું લખ્યું એમાં જરાય ખોટું નથી કે તો ખુદા ને બરાબર ને તો બિલકુલ બરાબર કે અબ હમ તુમકો એક બાત બોલતા હૈ કે હું તમને ગુજરાતીમાં કહું છું ન સમજ પડતી હું તમને એક વાત કહું ઇસ્માઇલ ગાંગજી કે અગર તને કોઈ એમ કે આ બીજ છે અને જમીનમાં વાવીએ તો આ એક દાણામાંથી સેંકડો દાણા થશે એ ખોટું છે કે સાચું છે ઇમામ એને પૂછે છે કે હું તને એમ કહું કે આ બીજ છે વાવવા માટે આ બીજ છે અને જમીનમાં વાવીએ તો સેંકડો દાણા પેદા થશે એ સાચું કે ખોટું તો કે ખુદાવીન સાચું તો માફ કે તું બીજ લઈ જા જમીનને સાફ કરીને એમાં વાવી દે પછી તું એનું ધ્યાન રાખવા ન જા એને પાણી બી ન પા તો શું થશે કે એ સેંકડો દાણા થવાના એક બીજ વાવી આવ્યો તું પછી એનું ધ્યાન જ નથી રાખતો કે નથી પાણી નાખતો નથી ધ્યાન રાખવા જતો તો ક્યાં હોંગે ઇસ્માઇલ માફ પૂછે છે સેંકડો બીજ પેદા હોંગે તો કે નહીં ખુદાવીન મહાબે ફરમાવ્યું બીજ ઓલું જ્યાં એ કહીશે ને એ બી જલી જવાનું કે અંદર જમીનમાં સેંકડો બીજ પેદા નહીં કરી પોતે ખલાસ થઈ જવાનું કાં પછી કોઈ જાનવર એને કાઢીને ખાઈ જવાનું કે તો કે એ તો બરાબર છે તો પછી મેં તને કીધું કે બીજ વાવવાથી સેંકડો બીજ થાય છે તો એ ખોટું હતું કે નામાલિક સાચું હતું ને તે છતાં એની સાથે વધારે જરૂરત કે એને પાણી નાખવું એનું ધ્યાન રાખવું એની નિગરાની કરવી રોજ જઈને જોવું હતું ને તો કે હા એ તો ન કરતો એ બીજ સેંકડો બીજ ના આપે મરી જાય કે તો કે બરાબર છે ઇમામે ફરમાવ્યું દેખો દસોંદ હૈ વો બીજ હૈ તો એ ખુદા જ્ઞાનમાં એવું કઈ નથી કે માફ કે પીર કા જ્ઞાન તુમને પડાખા હૈ કે જ્ઞાન મેં હૈ કે જ્ઞાન મેં હૈ ઇસ્માઇલ કે મૈં બતાતા હું કે ઇમામ ની સામે આ જ્ઞાન ઇમામ ની સામે જ્ઞાન બોલે છે ઇમામ કે છે પીર ને જ્ઞાન મેં લિખા હૈ લિખને વાલા સદરદીન હૈ કે તુમ હસન કબીરદીન કા રેફરન્સ દેતા હૈ હમ સદરદીન કા રેફરન્સ દેંગા પછી માફ એને કે છે પીર ને જ્ઞાન મેં લિખા હજી ના ખેતર ખેડીએ તારું દિલ છે ને એને ખેતર બનાવો ને એને ખેડ તેમાં બોઈએ દસોંદનું બી એમાં વાવ તેને જીકર તણા પાણી દીજીએ એ દસોંદનું બી વાવી અને પછી જીકર એટલે બંદગી રૂપી પાણી નાખે માં તેને જીકર તણા પાણી દીજીએ તો ખુલ્લી નીપજ હોવે નીચ કે જો તું તારા દિલ ને ખેતી સમજતો હો અને દસોંદ રૂપી બી વાવતો હો તો પછી તારે એને પાણી નાખવું પડતે પાણી છે બંદગી તેને જીકર તણા પાણી દીજીએ તો ખુલ્લી નીપજ હોવે નીચ ખુલ્લી નીપજ એટલે બે હિસાબ પેદાઈશ નીપજ એટલે પેદાઈશ બે હિસાબ પેદાઈશ થવાની પણ ક્યારે કે એ દસોંદ ના બી ને બંદગી નું પાણી મળે તો જીકર તણા પાણી વગર પાણી એ બી સુકાઈ જવાનું તું બી વાવી આવ પણ દસોન નું પાણી દસોન ની બીજ ને જીકર નું પાણી જોશે બંદગી નહીં કરેગા તુમ્હારા દસોન કા બીજ ઇસ્માઇલ ગાંગજી સુખ જાયેગા બાપા કે બહુ અબ ક્યા બોલના હૈ ખાલી દસોન દેગા ઓર બંદગી નહીં કરેગા વલ્લા વો બીજ ભી સુખ જાયેગા ક્યુંકે તુમ ઉસકો બંદગી કા પાણી નહીં ડાલતા હૈ યે પીર કા ગિલાન બોલતા હું બસ અને ચુકા તો પીર ના ગિનાન નો જવાબ પીર ના ગિનાન થી આપવાને હવે મારે કેમ કરવું ખુદાની તારી વાત સાચી છે અત્યાર સુધી મને એમ હતું કે દસોન દેવાથી સ્વર્ગે જવાય છે કારણ કે ગિનાર નો પાઠ એમ હતો તો હું તો હમ બી બોલતા કે એક બીજ બોધો હજારો બીજ પેદા હોંગે પણ ધ્યાન રાખવું પાણી નાખવું એવી તો હોય છે ને કે દસોન જે બંદગી જે છે એ પાણી છે પછી એને કસમ ખાધી કે ખુદાવીન આજે મારી આંખો ખુલી છે અને હું તને પ્રોમિસ કરું છું કે હવે મારી જિંદગીમાં એક દિવસ એવો નહીં આવે કે જે દિવસે હું બંદગી ન કરું બહુ સીધી આત્મા હતી અને પછી એને બંદગી શરૂ કરી એકી દિવસ મરી ગયા ત્યાં સુધી ચૂક્યા નહીં અને મરી ગયા પછી હઝરત ઇમામ સુલતાન મોહમ્મદ સાહેબ કીધું કે વઝીર ઇસ્માઇલ ગાંગજીની આત્મા બહુ ઊંચી હતી તે પાર ઉતરી ગયો તે અમારી પાસે છે તે એકલો પાર નથી ઉતરો 10,000 જીવને પાર ઉતારી ગયો 10,000 જીવને તારનાર ઇસ્માઇલ ગાંગજી શા માટે કે પછી એને સદબુદ્ધિ આવી ગઈ કે બંદગી વગર નકામું છે, જીવને ઇમામ પાસે લઈ જવો હોય તો એના માટે બંદગી જરૂરી છે. બોલી લો પીર સદરદીન મા બાપ હિન્દુસ્તાનમાં આવ્યા, 75 વર્ષ હતા. હું 75 વર્ષ એટલે એક માણસ આજના જમાનામાં તો હાલવા ચાલવામાં વિચાર કરવો પડે, 100 વર્ષની ઉંમર કોને કહેવાય, હાલેવી મુશ્કેલથી, હરવે હરવે હાલતું હોય, દેખાતું ન હોય, કાન કાચા હોય, આંખ કાચી હોય, પગ કાચા હોય, બધું કાચું હોય. પણ એ 75 વર્ષમાં જવાન જેવા હતા. હિન્દુસ્તાનથી ચાલી, ઈરાનથી ચાલીને હિન્દુસ્તાન આવ્યા અને આ ગામો ગામ ફર્યા, ગામો ગામ ગયા, બોધ કર્યો. હવે તમે મને એક વાત કહો કે સારા કામના માટે આપણે ઘરેથી જમાતખાને આવીએ તો ઘરેથી જમાતખાને આવવાનો કાંઈ સવાબ કે નહીં? ઘરેથી જમાતખાને આવવાનો કાંઈ સવાબ કે નહીં, તમે શું કહો છો? તો કે બરાબર સવાબ. એક એક પગ તમે મૂકો ને, એક એક પગ, એ પગનો બી સવાબ થાય. જેમ કે છે ને, પીરે બી કીધું, ડગલે ડગલે કરોડ જગનના પુન. હિન્દુ લોકો જગન કરતા, કોઈ જગન 15 દિનો હોય, કોઈ જગન 1 મહિનાનો હોય, 1.5 મહિનાનો હોય, એમાં જગનમાં હજારો માણસોને ખવડાવે ને આખો દિવસ ભગવાનના વખાણ ને ભક્તિ ને બધું થતું હોય. એ આખો જગન જે થાય ને, હજારો લાખોના ખર્ચથી એ જગનનો સવાબ હિન્દુ લોકો કે એટલો બધો છે કે એની કોઈ લિમિટ નથી. પીર કે તમે જમાતખાને જાઓ, આમ સામે ચાલી આવે એક જ મન, તેને ડગલે ડગલે કરોડ જગનના પુન. એક એક પગ મૂકે એના ઉપર હું એને એવા કરોડ જગનનો સવાબ આપીશ, જે જમાતખાને ચાલીને આવશે, ઇમામના ઘર તરફ કદમ બળાવીને આવશે. પછી ભલે તમારી કારમાં આવો અને એવા પાર્ક કરો અને પછી તમારા કદમ ગણતા જાઓ કે કેટલા કદમ પડે છે ત્યારે તમે ઇન્ટર થાવ છો જમાતખાનામાં. એક એક કદમ ઉપર કરોડો જગનનું પુન, એક એક કદમ ઉપર, કારણ કે તમે ઇમામની સામે ચાલીને આવો છો ઇબાદત કરવા માટે કે મૌલાને યાદ કરવા માટે. તો કેટલો સવાબ થાય. પીર સદરદીન 22 વર્ષ હિન્દુસ્તાનમાં રહ્યા અને પછી એનું ઈચ્છા થઈ કે ઇમામને મળવા જાઉં. 150 વર્ષે આવ્યા, 22 વર્ષ રહ્યા, 97 વર્ષની ઉંમર થઈ, સેન્ચુરીમાં 3 જ બાકી હતા. અને જમાતને પીર કહે છે કે મારી ઈચ્છા છે કે હું ઇમામના દીદાર કરવા જાઉં. એટલે હિંમત કરી કે પાછું ચાલીને ઈરાન જાઉં. જમાતના બધા કોયડાઓ પોતાને લઈ લીધા, પોતે કાર સાજી લીધી, જમાતના પ્રોબ્લેમ જાણ્યા અને પછી કે ઇમામની મુલાકાત જઈને બધા રિપોર્ટ આપીશ. અને પીર પગે ચાલીને ઈરાન નીકળ્યા, 97 વર્ષની ઉંમર. જંગલના રસ્તામાંથી જાય ને તો કાંટાઓ લાગી જાય અને શરદીમાં ચામડી ફાટી જાય, કપડા એક ને એક, અને ખાવા માટે કઈ નહીં ને તો 15-15 દિવસ તો ભૂખા જ રહેવું પડે ને, ઝાડના પાંદડા ખાવા પડે, ઝાડના પાંદડા. પછી દિલ માને નહીં ને તો પીર પોતે કહે છે કે મારું મન ઘણી ફેરે કહે કે હવે તું ચક્કર આવશે ને પડી જઈશ, હવે ચક્કર આવશે ને તું પડી જઈશ, હવે ચાલી નહીં શકશ. તો મનને મજબૂત કરવા માટે પીર પોતે લખે છે કે લાકડાના રોટલા બનાવતો કેવું, લાકડાના, આપણા લોટના નહીં, લાકડાના રોટલા બનાવીને મારા પેટથી બાંધતો અને કહેતો કે જો રોટલો છે આપણે ખાશું, કે મનને શાંતિ થાય એટલા માટે લાકડાના રોટલા બનાવીને હું મનને શાંતિ દેવા હિન્દુસ્તાનથી ઈરાન 97 વર્ષની ઉંમરે ગયો. હવે ઇમામના દીદાર માટે નીકળાય, તમે વિચાર કરો કેટલો સવાબ થયો હશે ને, એક એક કદમ ઉપર કેટલો સવાબ. અને એ 9 મહિના ચાલ્યો, 9 મહિના સુધી ચાલ્યો, ચાલતો જ જાય, ચાલતો જ જાય, ભલે પગમાં સોજા ચડે કે ભલે ચક્કર આવે કે ભલે પડી જવા જેવી હાલત થાય, ભૂખો ને તરસો ઇમામના ઘર તરફ જાય છે. અને જ્યાં ઇમામનું ઘર હોય છે એને શું કહેવાય ખબર છે? દરખાનું. ઇમામનું જ્યાં ઘર હોય એને દરખાનું કહેવાય, એ દરખાના તરફ જાય છે. એને કેટલો સવાબ થતો હોય તમે કલ્પના કરો, તમારા દિમાગની તાકાત ખરી કે એના સવાબનો અંદાજ કરો કે એને કેટલો સવાબ થયો હશે. ચાલી ચાલીને ભૂખ તરસ વેઠીને ઇમામના ઘર સુધી પહોંચ્યા. 2 વખત ઇમામના દીદાર કર્યા, કોને? પીર સદરદીને. આપણને ખબર નહોતી, સુલતાન મોહમ્મદ સાહેબ પોતાના ફરમાનમાં ફરમાવ્યું કે પીર સદરદીને જાહેરીમાં ફક્ત 2 વખત અમારા દીદાર કર્યા છે, ફક્ત 2 વખત. 2 વખત ઇમામના ઘરે ગયો છે દરખાના ઉપર અને દીદાર કર્યા છે. આખી જિંદગી કેટલા વર્ષની? તો 119 વર્ષની જિંદગીમાં 2 વખત ઇમામના દીદાર કર્યા. પણ એ દીદાર કેવા હતા? એ એક એક કદમ નો સવાબ તમે ગણો ને એની કલ્પના કરો કે પીર કેમ પહોંચ્યા હશે ઈરાન, કેટલી તકલીફો વેઠી અને એનો કેટલો સવાબ એને મેળવ્યો હશે. ત્યારે એક દરખાનું થયું, ત્યારે ઇમામના દીદાર થયા. હવે તમે જ્ઞાન સાંભળો, એ જે કોઈ ગુજારે વખત સવાર, પીર જ્ઞાન આપણા માટે લખે છે. હવે અમારે શું કામ બધું કેવું પડે છે કે જ્ઞાન નો મીનિંગ સમજવા માટે દાખલા સમજવાની જરૂર પડે છે. એ જે કોઈ ગુજારે વખત સવાર, બરકત હોય ઉસે અનંત અપાર. આ પેલી કડી છે કે જમાત ખાનામાં આવીને સવારનો વખત જે ગુજારશે, દુઆ તસ્બી બંદગી કરશે, તેના ધંધામાં બરકત થશે. કેટલી? તો કે બરકત હોવે ઉસે અનંત અપાર. અનંત એટલે હિસાબ વગરની, અને અપાર એટલે પાર વગરની. એના ધંધામાં એટલી બરકત થશે કે પોતે ગણી નહીં શકીએ. એટલી બરકત કા? તો કે સવારનો વખત જમાત ખાનામાં ગુજારો છે. આ પેલી કડી છે. જે કોઈ ગુજારે વખત સવાર, બરકત હોવે ઉસે અનંત અપાર. પછી કે છે ઓર ભી દરજા એસા ભાઈ. ખાલી ધંધામાં બરકત થાય એટલું જ નથી સવારે ખાને આવવાથી, એના સિવાય પણ છે, એના સિવાય પણ કઈક છે. શું છે? તો કે ઓર ભી દરજા એસા ભાઈ, સાત વાર દરખાનું કરવા જાય. ખાલી એક વખત દોઢ કલાક સવારે ખાને આવે તો પીર કે છે ધંધામાં બરકત તો છે, એ વાત અલગ છે. એના સિવાય જે ફાયદો છે એ છે કે હિન્દુસ્તાન થી ચાલીને ઈરાન જઈને ઇમામના દીદાર કરે. એક વખત નહીં, સાત વખત જાય અને સાત વખત ઇમામના દીદાર કરે, એટલો સવાબ સવારે ખાને આવવામાં છે. ઓર ભી દરજા એસા ભાઈ, સાત વાર દરખાનું કરવા જાય. મને કે મિસ્ટરી, સાત વખત જવાનો સવાબ ખાલી દોઢ કલાક ખાને આવવામાં? ચાર થી સાડા પાંચ આવે, સાડા પાંચે ન્યાજ પીને વયું જાય, કે સાડા ચાર થી સાડા પાંચ આવે, એક કલાક માટે આવે, અને એને એટલો સવાબ થાય કે સાત વખત હિન્દુસ્તાન થી ઈરાન જવું, દરખાનું કરવાનું, સાત વખત પાછા આવું, એટલો સવાબ. પીરે જ્ઞાનમાં લખ્યું ને થોડા ધર્મે ઉગારવા તા બધું લખી ગયા કે સાત દરખાના નો સવાબ, આવો સવારે ખાને. બોલો, મજાકમાં મને કહે છે કે આપણે પછી એક દિવસમાં સાત વખત બાપાના ઘરે જાય તો બાપો દરવાજો ખોલે કે આ તો નવરો છે, હેરાન કરે છે ઘડીએ ઘડી આવીને. કીએ એક દિવસમાં સાત વખત, કીએ બોલો પીર સદરદીન 22 વર્ષમાં એક વખત ગયો તો દરવાજો ખોલી ગયો. કીએ હવે આપણે દિવસમાં સાત વખત જોડે છે તો બાપો કહે જા હેલો આવાસ કે મને બીજા ઘણા કામ છે, એવું નહીં છે કે મેં એના માટે ત્રીજી કડી ક્યાં બોલો? હજી હું બે જ કડી તો બોલો. પેલી કડી તમે સાંભળી કે જે કોઈ ગુજારે વખત સવાર, બરકત હોવે ઉસે અનંત અપાર. બીજી કડીમાં કે છે ઓર ભી દરજા એસા ભાઈ, સાત વાર દરખાનું કરવા જાય. પછી ત્રીજી કડીમાં કે છે ભેટિયા હોય નરજી કો નિર્ધાર, એસા સવાબ હૈ વખત સવાર. ભેટિયા હોય નરજી કો, નરજી એટલે ઇમામ ને નર કે છે, જમાનાનો નર. ભેટિયા હોય નરજી, ભેટિયા એટલે મહિલા, ઇમામ ને મહિલા, મહિલા હોય ઇમામ ને. ભેટિયા હોય નરજી કો નિર્ધાર, કોઈના પણ આધાર વગર. એમ નહીં કે કોઈ પ્રેસિડેન્ટ કે ચેરમેન લઈ જાય અને કે ખુદાવીના ફલાણા ભાઈ કે ફલાણી બાઈ છે, નહીં, કોઈ મીડિયા થ્રુ નહીં, ડાયરેક્ટ નિર્ધાર. તમે પોતે જ ગયા ને પોતે જ મહિલા ઇમામ ને, એક વખત નહીં સાત વખત મહિલા. ભેટિયા હોય નરજી કો નિર્ધાર, એસા સવાબ હૈ વખત સવાર. ગંગામાં બરકત, સાત દરખાના નો સવાબ, અને સાત વખત ઇમામ ના દીદાર નો લાભ ખાલી એક વખત સવારે જમાત ખાને આવવામાં થાય. મેં કીધું ક્યામત નો દિવસ આવે, 18 આલમ ફેરી થઈ હોય, એમાં આપણા ખોજાઓ બી હોય બીજી આલમના સાથે, પી સદરદીન મોટા ઘર ઉભો હોય, આપણો પીર છે એટલે મોટા ઘર રાખે ને, કે તારી ઉંમત ને તો કે છે, તો પી સદરદીન સામે ઉભા હોય, પછી ધરી સલામત દાતા હિસાબ કિતાબ લે બધા એના, કારણ કે ચોપડા લખાય છે, ફરિસ્તાઓ લખે છે, તમે જે કરો છો એ તો કુરાન બી કે છે ને, ઇમામ બી કે છે ને, જ્ઞાન બી કે છે, બધા કે છે. અને ત્યાં સુધી પીરો હોય તો કીધું કે ચોપડામાં લખાય છે શું? તો કે પાને પાને જીવતારા પાપ લખાણા, મહે ધર્મ નો અક્ષર ન સૂજે, કે આ બધું એવું લખાયેલું હોય તો હિસાબ કિતાબ થતો હોય ત્યાં. તો પીર સદરદીન નો ચોપડો તો બહુ સારો હોય, કારણ કે એને તો એક ગુનો જ નતો કર્યો, બહુ ઈમાનદાર હતા. તો માં પૂછે, પીર સદરદીન તુમ કિતને સાલ જિંદા રહા દુનિયા મેં? ખુદાવીને 119 સાલ. પછી બાપા બધું પૂછે કે કેટલી દુઆ પડી, કેટલી તસ્બી કરી, કેટલી બંદગી કરી. પછી ઇમામ પૂછે, પીર સદરદીન 119 વર્ષ કી ઉમર મેં તુમને કિતના દરખાના કિયા? દરખાના કેટલા કર્યા? એટલે જાહેરીમાં ઇમામના બંગલે જઈને કેટલા દીદાર કર્યા, ખુદા બે દરખાના કર્યા. સુલતાન મહમદનું ફરમાન છે કે પીર સદરદીને બે વખત જાહેરીમાં ઇમામના દીદાર કર્યા છે. આસાન નતું ને, અહીંથી હાલીન જાય તો થાય. ખુદા બે દરખાના કર્યા બસ. હા ખુદા બસ, પીર સદરદીનો વારો પતી ગયો. પછી આવે ચીન સાસાના બેતુલ ખ્યાલના મુખીનો મુખી ધરાવ કીએ. કિમ સાસા મુખી તો હતો કે આ ખુદા ઝહીરમાં હતો કીએ. બૈતુલ ખ્યાલ ક્યાં મુખી તો ક્યાં કી સદરદીન ક્યાં મુરી રહેતો કે આ ખુદા તુમને મુખી કેટલા દરખાના ક્યાં કીએ. ખુદા બરાબર યાદ નથી કીએ. હા દરખાના તુમને ક્યાં ઓર તુમકો યાદ નહીં હૈ. અરે પીર સદરદીન ને તરત જવાબ દિયા, દો દરખાના કે તુમ જવાબ નહીં દે સકતા કે. ખુદા મેં ગયું નથી કે ઉસમે કુન સી બડી બાતે ગિનને કી. અંદાજા બતાવ કિતના કિયા કે. ખુદા મેં લાખ દોઢ લાખ કહી રહા છે, કદાચ વધારે ભી કહી રહા હો. લાખ દોઢ લાખ દરખાના તો ક્યાં ખુદા મેં ઇતના દરખાના તો ક્યાં. પણ કેવી રીતે તારો ગુરુ જે છે બોસ 119 વર્ષ જીવો એને બે દરખાના કર્યા ને તું કે લાખ દોઢ લાખ થઈ ગયા. ખુદા થઈ ગયા હશે કે હિસાબ તો તું મને હમણાં પૂછે તો એટલે ખબર પડી. હવે તું કેલ્ક્યુલેટર લઈને બેસ કે હું બેસું તો કઈ હિસાબ કરી દઉં કે કેમ કી. એટલો મોટો હિસાબ તો કે આ રોજ સવારે મુખી હતો ને ખાને જતો કીએ. એટલે સાત દરખાના રોજ ના થાય, રોજ ના સાત, રોજ ના સાત, રોજ ના સાત, મહિના ના આટલા, વર્ષ ના આટલા. અને હું 80 વર્ષ કે 90 વર્ષ કે 95 વર્ષ જીવતો રહ્યો, હવે તું ટોટલ કર, મારી પાસે ગણતરી નથી. એટલે પીર ના પોતાના બે અને આના લાખો કા કે બંદગી થી માંગ્યું કે થોડા ધર્મે ઉગારવાનો છે, કે થોડા ધર્મે થોડું કરે તો જાજુ દે. દોઢ કલાક કે સવા કલાક કે એક કલાક ખાને આવે, સાત દરખાના નો સવાબ દેખી. પણ સાથે સાથે એ બી લખું, આ સવાબ લખું ને એના સાથે જ કડી લખી, એ જે કોઈ ચૂકશે વખત સવાર અને જે સવારનો વખત ચૂકી જશે એના માટે. તો કે જે કોઈ ચૂકશે વખત સવાર, બંદગી ન થાય ઉસ દિન મિજાર, કે તે દિવસે એની બંદગી વહી ગઈ છે. બંદગી ન થાય ઉસ દિન મિજાર, ઉસ દિન પાતક લિખ્યા જાય. પાતક એટલે ગુનાઓ. ઉસ દિન પાતક લિખ્યા જાય, બરકત જાય સબ ધંધામાં. ખુલ્લું લખું પીએ કે નથી આવ્યો તે દિવસે એની બંદગી ગઈ, તે દિવસે એના ગુનાની નોંધણી કર ખુદાવીન, અને એના ધંધામાંથી બધી બરકત ને ખેંચી લે. બરકત જાય સાબ સાબ એટલે ટોટલ બધી બધી બરકત ખેંચી લે. બરકત જાય સબ ધંધામાં. હવે પૂરો પાઠ સાંભળો. એ જે કોઈ ચૂકશે વખત સવાર, ચૂકશે એટલે ચૂકી ગયો, જે કોઈ ચૂકશે વખત સવાર, બંદગી ન થાય ઉસ દિન મિજાર, ઉસ દિન પાતક લિખ્યા જાય, બરકત જાય સબ ધંધામાં. આપણે કેટલો ધંધો કર્યો, આપણે કેવું જોઈએ કે બરકત વગરનો ધંધો છે ફલાણા ભાઈ, એમાં બરકત નથી રહી. બરકત વહી ગઈ તારા ધંધામાંથી, કારણ કે આજે સવારે તું ખાનું ચૂકી ગયો હતો. મેં તો અમારા હૈદરાબાદમાં કીધું, મને મુખ્ય સાહેબે કીધું, મિસ્ટર આટલા આટલા સવારે આવવાના ફાયદાઓ તમે બતાવો છો, જ્ઞાન બતાવે છે, પીર બતાવે છે, ઇમામ બતાવે છે, તો સવારે જમાતને લેવા માટે શું કરવું, કયો રસ્તો છે કે જમાત શિકાર આવે એવું કંઈક કરવું જ કે. તો મુખી સાહેબ એક જ રસ્તો છે કે આપણા મોટાઓ પેલે આવે, બધા આવે, આપણા લીડરો સામેની લાઈનો શિકાર હોય. મેં કીધું મોટી જમાતમાં 5000ની જમાત, તમારા પાડ એટલે દૂર હોય, પાછવાડે 3-4 લાઈન કરતા હો તમે, અને સવારે ખાલી 10 માણસ બી ઉપર ન બેઠા હોય, બધું ખાલી ખાલી હોય, તો માણસોને થાય કે ફક્ત જમાત જ આવે, આ લોકો ન આવે. તો મેં કીધું આ લોકોમાં તમે એવી ચીજ મૂકો કે તમે આવતા જાઓ, જો એ આવશે ને, મેં કીધું તો આ લોકોને મન થશે કે અવળા મોટા મોટા લીડરો આવે છે અને આપણે ન જાય કેટલું ખરાબ કહેવાય. તો એમાં એના દિલમાં કંઈક થશે ને, એ બી આવશે. તો હૈદરાબાદની કાઉન્સિલની મિટિંગમાં પ્રેસિડેન્ટ હતા હુસેનભાઈ લાખાણી, એવું ડિસિઝન લેવામાં આવ્યું કે આજથી જેટલા બી કાઉન્સિલના મેમ્બરો છે, બોર્ડના મેમ્બરો છે, એ બધાને પાબંદ કરવા કે સવારે જમાતખાને આવવું જ. અને મોડામાં મોડું દુઆ શરૂ થાય તે પહેલા આવી જાઉં, પહેલા પાઠની શરૂઆતમાં મોડામાં મોડું, ભલે તમે 4:15, 4:30, 5:30, પણ મોડામાં મોડા દુઆ શરૂ થાય ત્યારે આવું. અને દરેક ઉપર ફરજ. અને ક્યાં સુધી આવું, તો કે બાપાની પધરામણી થાય ને હૈદરાબાદમાં, ત્યાં સુધી તો આવું જ, તે પછી પાછું નક્કી કરશું કે, એટલે આખી જિંદગી માટે નહીં પણ આવતી પધરામણી સુધી કે. અને પદરામણી ને 2.5 વર્ષ ની કઈક વાર હતી, તો કે પદરામણી થાય ત્યાં સુધી તો ચોક્કસ કે. અને પ્રેસિડેન્ટ ને ખાતરી હતી કે 3 વર્ષ માટે અપોઇન્ટમેન્ટ થયો છે અને 6 મહિના થયા છે, 2 વર્ષમાં ચાન્સ મળી જાય કદાચ, તો એ પ્રમાણે નક્કી થયું. પછી કે બધા પાબંદ થયા, બધા ચેરમેનો મેમ્બરોને બોલાવ્યા કે તમે મુખી કામણિયા ટોળીના બધા જમાતના મુખી કામણિયા યુવાન તમારે બી આવવું પડશે, કારણ કે તમે નહીં આવો તો જમાત ક્યાંથી આવશે, જમાતને કહેવાનો કોઈ મતલબ જ નથી. પછી બધાને સમજાવ્યું, બધાને પાકા કર્યા અને કે સહી કરો આમાં કે અમે આવશું કહીને પ્રોમિસ કરો છો, અને જો નહીં આવો તો એ લોકોને થયું કે કદાચ ભાઈ કોઈ માંદું સાજું હોય ને ન આવે, બાર ગામ ગયું હોય ને ન આવે, ભાઈ ધંધા ખાતર ક્યાંક જવું બી પડે, તો કે શું કરશું. તેના માટે બધાએ નક્કી કર્યું ને સર્વાનુમતે નિર્ણય લીધો કે જે એવા બાર ગામ ગયા હોય કે તાવ ચડી ગયો હોય કે એકાદ માંદગી આવી ગયો, એવો કઈ પ્રસંગ બની ગયો હોય ને એકાદ દિવસ ન આવે, એને 5 રૂપિયા ફાઇન, ઇન્ડિયાના 5 રૂપિયા, 5 રૂપિયા જુર્માનો કે, અને પછી પૈસા જમા થશે એને આપણે કોઈ સારા કામમાં વાપરશું. નક્કી થઈ ગયું અને માણસો આવતા ગયા ખાને, લીડરો ને જોઈને જમા થાવે, એને કહે કાઉન્સિલ ના પ્રેસિડેન્ટ આવ્યા, મુખી ખમણિયા આવ્યા, ફલાણા આવ્યા, બધા આવે છે, સેક્રેટરી મેમ્બર ચેરમેન તો જમા જ આવવા માંડી ગઈ. 5-6 મહિના સુધી હાજરીનો જબરદસ્ત રેકોર્ડ રહ્યો. એકાદ વર્ષ પછી જોયું તો એ બધું બંધ થઈ ગયો અને જૂની જે હાલત હતી એ પાછી આવી ગઈ. પછી હુસેનભાઈ લાખાણી તો મારા કઈ સગામાં બી થાય એટલે હું પૂછવા ગયો, પણ પ્રેસિડેન્ટ આ બધું બંધ થઈ ગયું, આ શું થયું, તમે સ્કીમ કાઢી હતી? તો કે હા કે હવે બંધ કરવું પડ્યું કે. અરે મેં કીધું બાપાની પધરામણી સુધી ચાલુ રાખવાની હતી ને આ 6-7 મહિનામાં ભાંગી ગયું બધું. તો કે એમાં ગોટાળા થઈ ગયા કે. એમાં ગોટાળો શું થાય, ખાનેવામાં ગોટાળા હોય કઈ? તો કે નહીં કે એમાં શું હતું કે પછી કે ઓલો કાઉન્સિલ નો ક્લર્ક હતો ને એને અમે કહેતા કે ભાઈ જે ન આવે એનું તારે ધ્યાનમાં રાખી લે, હું રજીસ્ટર બનાવે, જે ન આવે ધ્યાનમાં રાખીને દિવસના ભાગમાં ઘરે જઈ અને કેવું કે આજ તું નથી આવ્યો, લાવ 5 રૂપિયા ફાઇન નાખીએ. તો એ બિચારો ક્લર્ક જઈને લાવી લે, રોજ રેકોર્ડ રાખે, આજ કોણ નથી આવ્યું, આજ કોણ નથી આવ્યું કે. પછી શું થતું તમને ખબર છે, 1-2 મહિના 4 મહિના મિશનરી સારું આવેલું કે. પછી શું થતું ખબર છે, ઓલો ક્લર્ક જતો સેક્રેટરી સાહેબ પાસે, કોઈ બી એક હોદ્દેદાર પાસે, સેક્રેટરી સાહેબ તો કે તમે 2 દિવસથી આવતા નથી જમાત ખાને, 10 રૂપિયા આપી દો કે. તો સેક્રેટરી સાહેબ ઘરમાં જાય, કયો મહિનો છે આ? તો કે આ 1 માર્ચ મહિનો છે કે. એટલે સેક્રેટરી સાહેબ ઘરમાં જ ગયા અને 160 રૂપિયા લેવા, આ 10 રૂપિયા 2 દિવસ નથી આવ્યો એના, અને આ 1 મહિનાના એડવાન્સ 150 રૂપિયા કીએ, આવતા મહિને નહીં આવું એનો રેકોર્ડ રાખી લ્યો કે. મને કે તમને યકીન નહીં આવે મિશનરી, ઘણા લોકોએ 6 મહિનાના એડવાન્સ આપ્યા છે, 900 રૂપિયા લઈ જાઉં કીએ, હેરાન કરવું નહીં, માથાકૂટ નહીં કીએ, રોજ આવીને ઉભાર્યો લાવો 5 રૂપિયા એટલે શું કીએ, આ 900 રૂપિયા 6 મહિનાના જાન્યુઆરી થી જૂન સુધી આવું અને જુલાઈની 3 તારીખ આવજો જાઓ. હવે આમાં મારે શું કરવું કે આ સ્કીમ ક્યાં ચાલે, કે આ આપણા ખોજાભાઈને કોણ સમજાવે કે પીર થાયકા, ઇમામ થાયકો, મિશનરીઓ થાયકા, મુખી કામડિયા થાયકા, હવે શું કરશું કે. દિલમાં ભાવના આવે તો જ થાય એમ છે, બાકી કોઈ સમજાવી શકશે નહીં. સર આજના પૂરતો આપણો ટાઈમ પૂરો થયો, આવતીકાલે હું તમને કેમ બંદગીમાં બેસું, ક્યાં તરીકાથી બેસવું અને કેવી રીતે બંદગી કરવી એના તરીકા સમજાવીશ. મોલા પાસે દુઆ માંગીએ. યા નૂર મૌલાના સકરીમલ હુસૈની હાજર ઇમામ, તું જમલે જમાત જીકુલ મુશ્કિલ આસાન કર. હાજર ઇમામ તું જમાતને ઇબાદત બંદગી કરવાની આલા હિંમત દે. હાજર ઇમામ તું જમાતને દસોન સુખ રીતે પૂરા રાખ. ઇબાદત બંદગીમાં તારું નૂરાની દીદાર નસીબ કર. ગુર જમાત કે હૈ જિંદા સલવાત.